विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्देशतारिणे राधे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी यशोदा नंदन रज जन रंजन 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 जय राधा माधव कुंज बिहारी यशोदा नंदन व्रज जन रंजन 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 यमुन तीरवन चारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राधे
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राम राधे गोविंद
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राम राधे गोविंद
चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राधे गोविंद श्री कृष्ण चैतन्य श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राम राधे गोविंद श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण राम राधे गोविंद
Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Damodar, Radha Damodar, Radha Damodar, Radhe. Jaya Radha Damodar, Radha Damodar, Radha Damodar, Radhe. Jaya Krishna Balaram, Krishna Balaram, Krishna Balaram, Jaya Krishna Balaram,
Krishna Balaram, Krishna Balaram,
Jaya Gauranitai, 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 Jaya Gauranitai, Jaya, Jaya Prabhupada, 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 Jaya, Jaya Nitai Gaur Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaur Hari Bol. Hari Naam Sankirtan Ki Jai, Srila Prabhupada Ki Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya.
Om Namo Bhagavate Vasudevaya.
Narayanam Namaskrityam. Naram Chaiva Narottamam,
Naram
देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नष्टकिम् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः हरे कृष्णा हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे
हरे राम हरे राम
हरे राम हरे राम
राम राम हरे हरे
राम राम हरे
हरे कृष्णा हरे कृष्णा
हरे
कृष्णा कृष्णा हरे 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 राम हरे राम
हरे राम हरे राम
राम राम हरे हरे श्री गुरुवे गौरचन्द्राय श्रीराधिकाये तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजमलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासा यकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यः स्या कदापि वसना चलखेलनोऽथ धन्याति धन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्यानमोऽस्तु वृषभानुभवो दिशेऽपि वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बर अरुणबिम्बफलधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वहं न जाने करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्ण हरे कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे
हरे राम 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 हरे हरे।
स्वागत छे आप सर्व भागवत प्रेमीवनो श्रीमद भागवत सप्ताह नो आजे चतुर्थ दिवस प्रारंभ थवा जई रह्यो छे। તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે એવું હું માનું છું કે રોજ ભાગવતના સત્રનો પ્રારંભ થાય, અને હું અહીંયાથી બોલું છું કે આજે પ્રથમ દિવસનો પ્રારંભ થયો, આજે દ્વિતીય દિવસનો પ્રારંભ થયો. પણ તમને એવું નથી લાગતું કે આપણે રાત પડી રહી છે અત્યારે? એવું થતું છે કે રાત્રિ થઈ રહી છે, છતાં કેમ પ્રભુજી કહેતા હશે કે આજના દિવસમાં આપનું સ્વાગત છે? ઘણા લોકો પછી મનને મનાવી લે કે પ્રભુજી કદાચ ભૂલી જતા હશે, કારણ કે આખરે તો મન આપણું છે ને. ભક્તો, દિવસ એટલા માટે કહેવા જઈ રહ્યો છું કારણ કે આ ભાગવતમાં ક્યારેય અંધારું થતું જ નથી. કવિરાજ ગોસ્વામી કહે છે કે માયા હૈ કૃષ્ણ હૈ સૂર્ય સમ, માયા હૈ અંધકાર, જહા માયા તહા નહીં, સોરી, જહા કૃષ્ણ તહા નહીં માયા અધિકાર. બંગાળી પદ છે, એનો અનુવાદ એ રીતે છે કે કૃષ્ણ જે છે એ સૂર્યની સમાન છે. કૃષ્ણ હય સૂર્ય સમ અને માયા હય અંધકાર. માયા જે છે એ અંધકારનું સ્વરૂપ છે. તો જહા કૃષ્ણ તહા નહીં, જ્યાં કૃષ્ણ હોય તહા નહીં માયા અધિકાર, ત્યાં માયાનો અધિકાર નથી. તો આ ભાગવત જે છે એ તો વાસ્તવમાં સાક્ષાત કૃષ્ણ છે. આ ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. હવે વિચાર કરો કે અંધકાર અને પ્રકાશનું ક્યારેય મિલન સંભવ છે? સૂર્ય કદાચ મનમાં વિચાર કરે કે હાલો ને આજ અંધારા હારે મીટિંગ કરવી છે, અંધકાર સાથે મીટિંગ કરવી છે. ભક્તો, સૂર્ય ગમે એટલી મનમાં ઈચ્છા કરે કે અંધકારની સાથે મીટિંગ કરવી છે, પણ સૂર્ય માટે સંભવ નથી. કેમ? કારણ કે જેવો સૂર્યનો ઉદય થાય, સૂર્ય જેવો પ્રગટ થાય, તો અંધકારનો નાશ થઈ જાય, સ્વાભાવિક છે. એમ આચાર્યો કહી રહ્યા છે ભક્તો કે જ્યાં જ્યાં કૃષ્ણ હોય, જેના હૃદયમાં કૃષ્ણ હોય, જેના મનમાં કૃષ્ણ હોય, જેની બુદ્ધિમાં કૃષ્ણ છે, જે વ્યક્તિ કૃષ્ણમય થઈ ગયો છે, એ વ્યક્તિમાં માયા ક્યારેય ટકતી નથી. જેમ સૂર્યના ઉદય થવાથી અંધકારનો નાશ થઈ જાય, એમ જેના જીવનમાં કૃષ્ણનું આગમન થઈ જાય, એના જીવનમાંથી માયારૂપી અંધકાર હંમેશા માટે નષ્ટ થાય છે. આપણા જીવનને તે માયાથી ભર્યા હોય છે. સવારથી સાંજ સુધી આ માયાવી જગત અને માયાના પદાર્થની વચ્ચે હું ને તમે રહીએ છીએ, પણ એ આપણા મનમાંથી, આપણી બુદ્ધિમાંથી એ માયાના અંધકારને દૂર કરવા માટે આ ભાગવત રૂપી સૂર્યમાં આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. એટલા માટે મેં કીધું કે ચતુર્થ દિવસમાં આપનું સ્વાગત છે. કારણ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસાર કેવો છે? તો કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ સંસારમાં ચાર વસ્તુ છે, જન્મ, મૃત્યુ, જરા મને વૃદ્ધાવસ્થા ગઢપણ, અને અંતિમ છે મૃત્યુ, જેનાથી સંસારના પ્રત્યેક વ્યક્તિઓને ડર લાગે છે. આ ચાર વસ્તુ આ સંસારમાં છે. અને માનો કૃષ્ણને પૂછવામાં આવ્યા સંસાર કેવો છે, તો કૃષ્ણ કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસારમાં દુઃખ સિવાય બીજું કઈ નથી, દુઃખ સિવાય બીજું કઈ છે નહીં, અને અશાશ્વત. આ સંસારની અંદર કોઈ વસ્તુ સ્થિર રહેતી નથી. કોઈ પણ વ્યક્તિ એમ વિચાર કરતો હોય કે હું અહીંયા રહેવાનો છું, તો એ વ્યક્તિ અહીંયા રહેતો નથી. ચાહે રાજા હોય, ચાહે ગરીબ વ્યક્તિ હોય, ચાહે કોઈ પથ્થરની દિવાલ હોય, કોઈ સજીવ પદાર્થ હોય કે નિર્જીવ, કોઈ વસ્તુ આ સંસારમાં ટકતી નથી, કારણ કે પરિવર્તન એ આ સંસારનો નિયમ છે. અમુક વર્ષો પહેલા આગ્રામાં તાજમહેલ નહોતો, આજે છે, અને અમુક વર્ષો પછી નહીં હોય. કારણ કે જે વસ્તુ આ સંસારમાં આવે છે એ વસ્તુ ક્યારેય એઝ ઇટ ઇઝ રહેતી નથી. ક્યાં તો એ વસ્તુમાં પરિવર્તન થઈ જાય છે અને કઈ વસ્તુનો નાશ થઈ જાય છે. એટલા માટે આ જગતને અશાશ્વત કહેવામાં આવે છે. કોઈ વસ્તુ અહીંયા શાશ્વત નથી. આપણું ઘર, આપણું પરિવાર, આપણો સમાજ, આપણા સંબંધીઓ બધું અશાશ્વત છે. તમે જુઓ, આપણા દાદાએ જે ઘર બનાવ્યું હતું, આજે એ ઘર લગભગ તૂટવાની અવસ્થામાં હશે, કોકના તૂટી ગયા હશે. કેમ? જ્યારે એ બનાવવામાં આવ્યું ત્યારે વ્યક્તિને હૃદયમાં આનંદ થયો હશે, હે ને, કે નહીં આપણે હવે ઘરનું ઘર થઈ ગયું. હે ને, કેટલા દિવસ, એક પેઢી બે પેઢી પછી ઘર નાશ થઈ જાય છે. એક વસ્તુ તમે આ સંસારમાંથી એવી બતાવો જે શાશ્વત હોય. કોઈ વસ્તુ શાશ્વત નથી. અને ઉપરથી કૃષ્ણ કહે છે દુખાલયમ. દુઃખ નો અર્થ તો તમે સમજો છો, અને આલયનો અર્થ થાય છે સમુદ્ર. દુઃખોનો સમુદ્ર જ્યાં છે એને કહેવામાં આવે છે દુખાલયમ. અને એવા દુખાલયમમાં હું ને તમે સુખની શોધ કરવા મથીએ છીએ. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ જેણે આ સંસારને બનાવ્યો છે, જેણે આ દુનિયાનું નિર્માણ કર્યું છે, એ વ્યક્તિ કહે છે અહીંયા સુખ નથી, અને આપણે તોય હવારથી સાંજ સુધી બસ એ જ શોધવી છે, આ જ મળશે, હે ને, આ જ મને સુખ મળી જાય. વળી પાછો એક દિવસ જાય અને વ્યક્તિ વિચાર કરે આજે ન મળ્યું કાંઈ નહીં, કાલ મને નિશ્ચિત મળશે. આમ કરતા કરતા જીવન પૂરું થાય અને પછી વિચાર કરે મને સુખ ભલે ન મળ્યું, પણ મારા જે સંતાનો છે, મારા પુત્રો છે, મારા આવવા વાળા વંશજો છે, એ લોકો સુખ આપશે, એને સુખ મળશે. ભક્તો, આપણે પોતે મથીએ કે આપણી પ્રજા આપણા છોકરાઓને મથાવી, સુખ આ સંસારમાં છે જ નહીં એટલે મળવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને કેમ નથી? કારણ કે જેણે આ જગત બનાવ્યું છે એ વ્યક્તિ ના પાડે છે કે ભાઈ અહીં મેં સુખ મૂક્યું જ નથી. તમે કઈ રીતે શોધો છો સુખ? માની લ્યો, ભક્તો ઘણીવાર ઉદાહરણ આપે છે કે આપણે કોઈ, આપણે બધા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. એ મોબાઈલ માની લો નોકિયા કંપનીએ બનાવ્યો છે. એ મોબાઈલના વિષયમાં પૂરેપૂરી જાણકારી એ નોકિયા કંપનીનો જે માલિક અથવા એનો મેનેજર હોય એને હોય. એમ શું કામ? કારણ કે મોબાઈલ એણે બનાવ્યો છે, કે એમાં કેટલા સિમ કાર્ડની વ્યવસ્થા છે, કેટલા મેમરી કાર્ડની વ્યવસ્થા છે, એનું સોફ્ટવેર કેવું છે, હાર્ડવેર કેવું છે, આ બધી માહિતી એ મોબાઈલ બનાવવા વાળી કંપનીને હોય. આપણે દુકાનમાંથી જઈને મોબાઈલ ખરીદી લાવી અને આપણને કોઈ પૂછે કે આ મોબાઈલનું હાર્ડવેર કઈ રીતે બન્યું છે, આપણી પાસે જવાબ છે? નથી. આપણે કહેશું મેં તો મોબાઈલ લીધો છે અને મને એટલી ખબર પડે છે કે આમાંથી ફોન જાય અને ફોન આવે. એક સામાન્ય મોબાઈલના હાર્ડવેરને આપણે નથી જાણતા ભક્તો, તો બતાવો આ સંસારની પ્રકૃતિને કેવી રીતે જાણી શકાય? અને આ સંસારના વિષયમાં જો ઠીક ઠીક જાણવું હોય, જેમ મોબાઈલના વિષયમાં જો પૂરી માહિતી જોતી હોય, તો એ મોબાઈલ બનાવવા વાળા વ્યક્તિ પાસે જવું પડે. એમાં સંસારના વિષયમાં જેને ઠીક ઠીક જાણકારી જોતી હોય એને આ સંસાર બનાવવા વાળાની શરણમાં જવું પડે. અને આ સંસાર કોણે બનાવ્યો છે? આ સંસાર બનાવ્યો છે કૃષ્ણએ. કેમ? કારણ કે ગીતામાં એ કહે છે અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ. હે અર્જુન, આ બધાનો માલિક હું છું, મેં બનાવ્યું છે. આ અહમ બીજ પ્રદ પિતા, આ પ્રકૃતિ જડ છે એની અંદર આત્મારૂપી બીજ નાખવા વાળો પિતા કૃષ્ણ કહે છે હું છું. અને એ જ કૃષ્ણ કહી રહ્યા છે દુખાલયમ શાશ્વતમ. અર્જુને પૂછ્યું કેમ દુખાલય છે? કારણ કે કૃષ્ણ કહે છે મેં બનાવ્યું છે. એટલે સ્વાભાવિક છે, જે વ્યક્તિએ જે વસ્તુ બનાવી છે એને એના વિષયમાં જાણકારી હોય, એમાં સંસારના વિષયમાં જો પૂરું જાણવું હોય તો કૃષ્ણની પાસે જવું પડે. મનમાં એક પ્રશ્ન થાય કે ભગવાનના ઘરનું એડ્રેસ તો ખબર નથી, હે ને? કોઈને પૂછો કૃષ્ણ ક્યાં રહે છે તો ભક્તોને ખબર છે, હે? પણ માની લો બીજા કોઈ વ્યક્તિને પૂછવામાં આવે ભગવાન ક્યાં છે તો એ લોકો પૂછવા કેમ જાવું એને? તો ભગવાને કીધું ચિંતા નહીં કરતા, ભગવાન કે તમને આ સંસારના વિષયમાં જો માહિતી જોતી હોય તો ભગવાન કે મેં એની અનેક વ્યવસ્થા કરી છે. શું છે? સૌથી પહેલું તો ભગવાન કે મેં શાસ્ત્ર બનાવ્યું છે. શાસ્ત્ર એટલે માની લો આપણે કોઈ ટીવી નવું લાવીએ ઘરમાં, તો એ ટીવીનું બોક્સ તમે ખોલો તો એમાં એક બુક હોય, એક કેટલોગ હોય, એમાં લખ્યું હોય કે ટીવીને કેવી રીતે ઓન કરવું, કેવી રીતે એનું સેટિંગ કરવું, કેવી રીતે એના મેનુ છે, એ બધી જાણકારી એ કેટલોગમાં હોય. તો ભગવાને આ સંસાર બનાવ્યો તો એની સાથે સાથે આ સંસારનું કેટલોગ આપ્યું છે, શ્રીમદ ભગવદ્ ગીતા અને આ શ્રીમદ ભાગવતમ તમે જે જોઈ રહ્યા છો. એ આ સંસારનું કેટલોગ છે. આ સંસાર કેવી રીતે બન્યો છે, કોણ આનું પાલન કરે છે, કોણ આનું મેનેજમેન્ટ કરે છે, આ બધાના વિશેની જાણકારી આ શ્રીમદ ભાગવતમમાં છે. મેં કાલે તમને કીધું હતું કે શ્રીમદ ભાગવતમમાં 10 વિષય છે. અત્ર સર્ગ વિસર્ગસ્ય સ્થાનમ પોષણ ઉતય નિરોધો મુક્તિર આશ્રય. સર્ગ, સર્ગ માને ભગવાન વિષ્ણુ દ્વારા જે સૃષ્ટિનું નિર્માણ થયું એને સર્ગ સૃષ્ટિ કહેવામાં આવે છે. અને એ વિષ્ણુની સૃષ્ટિના નિર્માણ પછી બ્રહ્માજી દ્વારા જે સૃષ્ટિ બનાવવામાં આવી એને વિસર્ગ સૃષ્ટિ કહેવામાં આવે છે. કઈ રીતે બ્રહ્માજી આ ભૌતિક જગત બનાવે છે અને કઈ રીતે ભગવાન એનું પાલન કરે છે, પોષણ વિષય 5મા સ્કંદમાં છે. પછી મન્વંતર, પ્રત્યેક મન્વંતરમાં આવી અને ભગવાન કેવી રીતે મનુ મહારાજની રક્ષા કરે છે, આ બધા વિષયોનું પૂર્ણ જ્ઞાન શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતામાં છે. દુર્ભાગ્ય એ છે ભક્તો કે આપણે ભગવદ્ ગીતાને અને ભાગવતમને વાંચતા નથી. હું તો જોઉં છું કે ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિની ઈચ્છા હોય ભગવદ્ ગીતા વાંચવી છે, ભાગવતમ વાંચવું છે, પણ આજના એ નાલાયક ગુરુઓ શું કહે છે કે અમે જે લખ્યું છે એ વાંચો, ગીતા વાંચવાની જરૂર નથી, ભાગવત વાંચવાની જરૂર નથી, શું વાંચો? અમારા પુસ્તકો વાંચો. હે, આવા મૂર્ખ ગુરુઓ દ્વારા જનતાને છેતરવામાં આવે છે, છતાં એ જનતાનું માનસ એટલું નબળું છે કે એ ગુરુઓ તો છેતરવા બેઠા છે પણ આપણે સરળતાથી છેતરાઈ જઈશું. એકાદ બે નાના મોટા ચમત્કાર બતાવી દે એટલે નહીં, અમારા ગુરુ તો બહુ મહાન છે. ઈ કેવા મહાન છે જે ભગવદ્ ગીતા વાંચવાની ના પાડે છે, ભાગવતમ વાંચવાની ના પાડે છે. ઈ ગુરુ વાસ્તવમાં ગુરુ નથી, જે ગીતા અને ભાગવત થી દૂર રાખતો હોય ઈ વાસ્તવમાં પાખંડી વ્યક્તિ છે. આ સમાજમાં ભલે એનું ગમે એટલું મોટું સ્થાન હોય કે ગમે એટલા એના લાખો શિષ્ય હોય, પણ જો ગીતા અને ભાગવત થી દૂર લઈ જાય છે વાસ્તવમાં ઈ ગુરુ કહેવાના લાયક નથી. અને એવા ગુરુઓ શાસ્ત્રની નજીક શા માટે નથી આવવા દેતા જાણો છો? કારણ કે એને ખબર પડે કે જો આપણો શિષ્ય ભગવદ્ ગીતા વાંચશે, જો ભાગવતમ વાંચશે, તો જ ખબર પડશે કે આપણા ગુરુ પાખંડી છે. એમ, કારણ કે આમાં સત્ય લખ્યું છે. ભાગવત અને ગીતા એ સત્ય છે, કારણ કે ભાગવતના પ્રથમ શ્લોકમાં આવ્યું છે સત્યમ પરમ ધીમહિ, અને ભગવદ્ ગીતા ભગવાનના મુખેથી નીકળેલી વાણી છે. આ ભાગવતમ ભગવાનના મુખેથી નીકળેલી વાણી છે. અને જોઈ સત્ય વસ્તુને છોડી અને આ સંસારમાં કોઈ અસત વસ્તુને પકડશો તો જીવનના સત્યને ક્યારેય નહીં સમજી શકો. ઘણા લોકો કથાઓ સાંભળ્યા પછી આવે અમારી પાસે અને કે પ્રભુજી આવી તો ખબર જ નહોતી, હે ને, 20 વર્ષથી ભજન કરતા હતા પણ ખબર નહોતી આત્મા શું છે, પરમાત્મા, પણ ક્યારેક પન્નું ખોલો તો ને. માની લો કોઈ કહે છે એમ ભણ્યા નથી, તો નથી ભણ્યા તો સાંભળો. ભગવાનના જે શુદ્ધ ભક્તો છે, જે સત્ય બતાવવા વાળા છે, એવા લોકોના મુખેથી શ્રવણ કરો, સાંભળો ભાગવતને. આ ઇસ્કોનની સ્થાપના કરવા વાળા ભક્તિ વેદાન સ્વામી શિલ પ્રભુપાદજીના જીવનનો એક પ્રસંગ તમને બતાવું. ગુરુ કેવા હોવા જોઈએ? એક વખત એક વ્યક્તિ આવી અને પ્રભુપાદજીને પ્રશ્ન કર્યો કે પ્રભુપાદજી, મારું માનવું એવું છે કે પરમ સત્ય જે છે ભગવાન એ નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. શિલ પ્રભુપાદજીએ કીધું તું મૂરખ છો, તું એક નંબરનો લુચ્ચો છો. પણ ઓલા વ્યક્તિએ તોય પ્રભુપાદજી સાથે ડિબેટ કરી, તર્ક કર્યો કે નહીં ભગવાન નિરાકાર જ છે. અને પ્રભુપાદજી એટલા ક્રોધિત થઈ ગયા કે એને ગાળો દેવા માંડ્યા. થોડો સમય થયો ત્યારે એ પ્રશ્ન પૂછવા વાળા વ્યક્તિનો એક મિત્ર આવ્યો એની પાસે, અને પ્રભુપાદજીને પૂછ્યું, એટલે સોરી એને પૂછ્યું કે આ જે ભારતથી આવેલા જે સ્વામીજી છે એ તને આટલી ગાળું દે છે અને તોય તું એને એને સાંભળે છે કેમ? ત્યારે એ મિત્રનો જવાબ સાંભળવા જેવો હતો ભક્તો. એણે કીધું કે હું સંસારમાં શુદ્ધ ગુરુની શોધમાં હતો, જેને પોતાના નામની લાલસા ન હોય, જેને પોતાની કિંમત ન પડી હોય, પણ સંસારમાં કૃષ્ણનું નામ જે ડૂબાડવા ન દે એવા ગુરુની શોધમાં હતો, અને આ ભક્તિવેદાન સ્વામી એવા ગુરુ છે. પ્રભુપાદજી એ વિચાર ન કર્યો કે હું આને લુચ્ચો કહીશ, હું આને નરાધમ કહીશ તો આ વ્યક્તિ ફરીને પાછો આપણા મંદિર નહીં આવે. મંદિરે આવો કે ન આવો, પ્રભુપાદજી એ ન જોયું કે હું ગાળ બોલીશ તો મારી વેલ્યુ ડાઉન થશે. નહીં, કૃષ્ણની વેલ્યુ બચાવવા માટે પ્રભુપાદજીએ પોતાની વેલ્યુ જવા દીધી, અને એ વ્યક્તિ આજે ભક્ત છે. આ છે સાચા ગુરુઓની ઓળખ, જે ભગવાન માટે પોતાની સત્તા, પોતાનું સિંહાસન અને પોતાના સન્માનને છોડવા તૈયાર છે. આ સંસારમાં અનેક ગુરુઓ એવા છે, એમ ઘણા લોકો કે અમારે ગુરુજીએ કીધું છે ક્રોધ ન કરાય, એમ, અને અમારા ગુરુ તો ક્યારેય ક્રોધ નથી કરતા. તે એટલે શું, ક્રોધ ન કરે એટલે વ્યક્તિ મહાન થઈ જાય? જોવો, ક્રોધ ભગવાનની સેવામાં લાગે છે. હનુમાનજી મહારાજ આખી લંકાને સળગાવી દીધી. ક્રોધ ભગવાનની સેવામાં લગાડી શકાય, પણ આપણે 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 પોતાનો બચાવ કરીએ છીએ. અને એવા ગુરુ હોય તે ક્રોધ નહીં કરાય, કારણ કે જો ક્રોધ કરીશ તો પાછા શિષ્યો ઘટશે. અને એ શિષ્યોની લાલચ વાળા જે ગુરુઓ છે એ વાસ્તવમાં શું જ્ઞાન આપવાના છે ભક્તો? તમને એક સત્ય વાત બતાવું કે પ્રભુપાદજી જયારે એના ફોરેનર શિષ્યોને ખીજાતા, તમે નહીં માનો, એ 6 ફૂટ હાઈટ વાળા બોડી બિલ્ડરો પેન્ટમાં 1 નંબર કરી જતા. આ સત્ય છે, વાંચો પ્રભુપાદ લીલામૃત. અને છતાં એ વ્યક્તિ પ્રભુપાદજીને શરણાગત રહ્યા. શું કામ? કારણ કે પ્રભુપાદજીએ ક્યારેય વિચાર નથી કર્યો કે હું મારું નામ કેવી રીતે બચાવું, કે મારી વેલ્યુ કેવી રીતે બચાવું. એને એક જ વિચાર કર્યો કે કૃષ્ણની વેલ્યુ આ સંસારમાં ડાઉન ન થવી જોઈએ. આ છે સાચા ગુરુઓના લક્ષણો. ખેર, એવા સાચા ગુરુઓ જે છે એ ભગવાનના વિષયમાં અને આત્માના વિષયમાં સચોટ જ્ઞાન આપે છે. એક વખત પ્રભુપાદજીને એક વ્યક્તિએ કીધું કે પ્રભુપાદજી મને એવું લાગે છે કે તમે જ ભગવાન છો, તમે કૃષ્ણ છો સાક્ષાત. વિચાર કરો કે આજનો જો કોઈ ગુરુ હોત ને તો તરત કહી દે, હા મારા શિષ્યો મને ભગવાન માને છે, ઓકે હું ભગવાન છું, સ્વીકાર કરી લે. જ્યારે પ્રભુપાદજીએ સાંભળ્યું કે આ વ્યક્તિ કહી રહ્યો છે કે હું ભગવાન છું, પ્રભુપાદજીએ કીધું ગેટ આઉટ ફ્રોમ હિયર, નીકળો અહીંથી. કેમ? પ્રભુપાદજી કે હું પ્રવચનમાં કહી રહ્યો છું કે જીવ ક્યારેય ભગવાન ન થઈ શકે, અને છતાં તમે મૂર્ખાઓની જેમ મને ભગવાન માની રહ્યા છો. અને પ્રભુપાદજીએ સ્ટ્રીક ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે જે વ્યક્તિ આ સંસારમાં કૃષ્ણને છોડી અને બીજા કોઈ વ્યક્તિને પૂર્ણ પુરુષોત્તમ માનતો હોય એવા એકેય વ્યક્તિની ઇસ્કોનની જરૂર નથી. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે. અને કોઈ વ્યક્તિ આવીને એમ કહી દે કે માની લો સંસારમાં ઘણા લોકો એવા છે જે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નથી માનતા. 4 વેદ કહે છે કે કૃષ્ણ પૂર્ણ ભગવાન છે, 108 ઉપનિષદ કહે છે કૃષ્ણ પૂર્ણ ભગવાન છે, 18 પુરાણ, વેદાંત સૂત્ર, બ્રહ્મ સૂત્ર, કોઈ પણ વૈદિક સાહિત્ય ખોલીને જોઈ લો કૃષ્ણ ભગવાન છે. અને છતાં સંસારના અમુક મૂર્ખ્યાઓ, ના ના કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ નથી, અમે જેને માનવી છીએ એ પૂર્ણ ભગવાન છે. તો શું આ પૂર્ણ પુરુષોત્તમનું પદ જે છે એ કોઈ આ ભારતના વડાપ્રધાન જેવું છે કે દેવતાઓ ચૂંટણી કરે અને એ પછી નક્કી કરે કોને પૂર્ણ ભગવાન બનાવવાય? પૂર્ણ ભગવાન કૃષ્ણ છે, પેલા ઈ જ હતા અને આજે ઈ છે, ભવિષ્યમાં ન ભૂતો ન ભવિષ્યથી ત્રિકાળ સત્ય કૃષ્ણ જ પૂર્ણ ભગવાન રહેવાના છે. માનો તો ઠીક છે, ન માનો તો એમાં કઈ ફેરફાર થવાનો નથી. આપણે અહીં બેઠા બેઠા કદાચ આ માયક બાર રોડ ઉપર લઈ જઈને આપણે રાડું નાખવી કે વડાપ્રધાન ભારતના પ્રધાનમંત્રી નથી મનમોહનસિંહ, અમે નથી માનતા. તમે ન માનતા હોય તો હું સીટ છોડી દે. એમ તમે ન માનતા હોય કે કૃષ્ણ પૂર્ણ ભગવાન નથી તો એ કૃષ્ણ કઈ ત્યાંથી ઉતરી ન જાય કે એ પૂર્ણ ભગવાનમાં કઈ બદલાઈ ન જાય. હે, અને પૂર્ણ ભગવાન હોય એનું શાસ્ત્રમાં પ્રમાણ હોવું જોઈએ. એની લીલાઓ દ્વારા, એના કાર્યો દ્વારા એના પ્રમાણને સિદ્ધ કરવામાં આવ્યું છે ભાગવતમાં. ભાગવતના પ્રથમ સ્કંદમાં 24 અવતારોની કથા કરતા શ્રી સુત ગોસ્વામી કહે છે કે હે શૌનકજી, એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું ભૂલ થઈ? કે ભગવાનના જે 24 અવતારોનું વર્ણન કર્યું એમાંથી ભગવાનનો જે એક અવતાર છે કૃષ્ણ, એને મેં અવતાર ગણાવી દીધા. આ બહુ મોટી ભૂલ છે. તો શૌનકજીએ કીધું કે તો શું કરશું? સુત ગોસ્વામી કહે છે, એતેચ અંશ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ સંસારની અંદર જેટલા જેટલા અવતારની મેં ગણના કરાવી એ બધા અવતાર છે, પણ કૃષ્ણ જે છે એ અવતાર નથી. એ અવતારી ઓનાય તે અવતારી સર્વ કારણ કારણમ, એ ભગવાન શ્રી કૃષ્ણ છે. આ વાત બ્રહ્માજી માને છે. કૃષ્ણને ભગવાન માનવામાં બ્રહ્માજીને કોઈ વાંધો નથી. સુખદેવ ગોસ્વામી કૃષ્ણને ભગવાન માને છે એને કોઈ વાંધો નથી. હનુમાનજી મહારાજ એને પૂર્ણ ભગવાન માને છે એને કોઈ પ્રોબ્લેમ નથી. પિતામહ ભીષ્મ એને ભગવાન માને છે એને કોઈ પ્રોબ્લેમ નથી. ધ્રુવ કૃષ્ણને ભગવાન માને છે, પ્રહલાદ કૃષ્ણને માને છે, જનક મહારાજ કૃષ્ણને ભગવાન માને છે. ઇતિહાસ સાક્ષી છે. અને આપણી જેવા આજકાલના કામનાઓથી ભરેલા કહે છે કૃષ્ણ ભગવાન નથી. બોલો, મૂર્ખતાની લિમિટ જોવો. અરે, ન ખબર પડતી હોય કોણ ભગવાન છે તો ભગવદ્ ગીતા કે ભાગવત ખોલીને વાંચો. આ નારદ મુનિ, બ્રહ્માજી, શિવજી, આ લોકો કોને ભગવાન કહે છે? અને કૃષ્ણ પૂર્ણ ભગવાન છે એનું એક પ્રમાણ આપું તમને કે ભગવાનનો અહીંયા અવતાર થયો દ્વાપર યુગમાં. દ્વાપર યુગની પહેલા લોકો ભક્તિ તો કરતા હતા, ભજન કરતા હતા. તો દ્વાપર યુગની પહેલા લોકો કઈ રીતે ભગવાનના ધામમાં જતા હતા? આ પ્રસંગ ક્યારેય વિચાર કર્યો છે તમે? ઘણા લોકો કે કૃષ્ણનો જન્મ દ્વાપરમાં થયો અને તમે 5000 વર્ષથી કહો છો કૃષ્ણ પૂર્ણ ભગવાન છે. એવું નથી ભક્તો. તમે 5000 વર્ષ પહેલાના ઇતિહાસમાં જાઓ, તમને ખ્યાલ આવશે. ધ્રુવ નામનો એક બાળક હતો, 5 વર્ષનો બાળક. અને ધ્રુવને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો. સતયુગની આ વાત છે. અને કૃષ્ણનો અવતાર થયો છે દ્વાપરમાં. સતયુગમાં એ ધ્રુવ નામના 5 વર્ષના બાળકને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો. અને એ બાળકને કહેવામાં આવ્યું કે તું જંગલમાં જા, તપસ્યા કર. અને તપસ્યા કરી અને ભગવાનને પ્રસન્ન કરે. રસ્તામાં નારદ મુનિ મળ્યા. નારદ મુનિને પૂછ્યું કે આ સંસારમાં ભગવાન કેવી રીતે આવે? નારદજીએ કીધું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જપ કરજો એટલે તને ભગવાન મળી જશે. ધ્રુવ નારદ મુનિની આજ્ઞાનું પાલન કરી વૃંદાવનમાં મધુવનની અંદર જઈ યમુનામાં સ્નાન કરી અને તપસ્યામાં લાગ્યો. અને 6 મહિના સુધી લગાતાર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરે. અને એ 6 મહિના પછી એ ધ્રુવની સામે ભગવાન પ્રકટ થયા. હવે વિચાર કરો, એણે કયો મંત્ર જપ કર્યો હતો ધ્રુવે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ શબ્દનો અર્થ થાય છે વસુદેવસ્ય, ષષ્ઠી એક વચન, વસુદેવસ્ય પુત્ર ઇતિ વાસુદેવ. વસુદેવના જે પુત્ર છે એનું નામ વાસુદેવ છે. નથી વાસુદેવનો જન્મ થયો કે નથી વસુદેવનો થયો, તો એ 40 લાખ વર્ષ પહેલા ધ્રુવને કેમ ખબર પડી કે વાસુદેવનું ભજન કરવું જોઈએ? બીજો એક છોકરો આવ્યો એની પછી, પ્રહલાદ, જેની કથા હું તમે સાંભળી રહ્યા છીએ. એને યાદ જપ કર્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય સતયુગમાં. કેમ ખબર પડી કે વાસુદેવનું ભજન કરવું જોઈએ? દ્વાપરમાં એ કૃષ્ણ અહીંયા પ્રકટ થયા અને આજે કૃષ્ણ અપ્રકટ પોતાના નિત્યધામમાં છે. છતાં લોકો એ જ કૃષ્ણની ભક્તિ કરી આ સંસારમાંથી ધામમાં જઈ રહ્યા છે, મુક્ત થઈ રહ્યા છે. સચોટ ઇતિહાસ સાક્ષી છે સામે કે ભૂત ભવિષ્ય વર્તમાનની અંદર ત્રિકાળ સત્ય એક જ છે અને એ છે ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ. અને જે લોકો આને નથી માનતા એ વાસ્તવમાં મૂર્ખ છે. પ્રમાણ જો તમારે જોતા હોય તો હું અહીંયા 7 દિવસ લગાતાર કૃષ્ણના વિષયમાં આપી શકું છું કે કૃષ્ણ જ ભગવાન કેમ છે. શાસ્ત્રથી, મારી ઘરની વાત નથી કહેતો, આ ભાગવત બોલે છે. એટલા માટે કળિયુગની અંદર થોડો વિચાર કરો ભક્તો. માની લો આપણે કપડાં ખરીદવા જઈએ છીએ, હે ને, કપડાં લેવા હોય તો 10 દુકાન રખડવી, ક્યાં કપડું સારું મળે, સસ્તું મળે. 10 દુકાને જઈને 2 જોડી પસંદ કરે, ચોઇસ કરે. ગાડી લેવી હોય તો પૂછે સસ્તી અને એવરેજ આપે એવી ગાડી કઈ છે, એમાં ચોઇસ છે, હે ને. પણ ભગવાન ગમે એ આવવા દો ને, હે ને, આપણને જે ઠીક લાગે એને આપણે ભગવાનના રૂપમાં સ્વીકાર કરી લેવી છે. કેમ ભગવાનમાં ચોઇસ કેમ નથી કરતા? જોવું જોઈએ ને કે સંસારમાં ભગવાન કોણ છે, કોનું ભગવાનના રૂપમાં વર્ણન થવું જોઈએ. બ્રહ્માજી કહેશે 8મ સ્કંદમાં, નમામહે દેવ વરમ વરેણ્યમ. હે પ્રભુ, આ સંસારની અંદર વર્ણન કરવા જેવા કોઈ હોય તો એ માત્ર તમે એક છો, આ બ્રહ્માજી કહે છે. પણ પ્રભુપાદજીએ તો અંતે કીધું છે, માની લો આપણને શાસ્ત્રમાં ખબર ન પડે તો આપણાથી મોટા લોકોએ જે કર્યું હોય ને એને જરાક એમાં જોવું જોઈએ કે બ્રહ્માજી શું કરે છે, શિવજી, આ બધા મહાજનો છે, નારદજી શું કરે છે, હનુમાનજી શું કરે છે. એ લોકોને જોઈને તે શીખવું જોઈએ ભક્તિ કોની કરવી જોઈએ. અને માની લો એમાંય ખબર ન પડે, હાલો એ બધા પહેલા થઈ ગયા, આપણે જોયા નથી. 200-400 વર્ષની વાત છે ભક્તો, મહેતા નરસિંહ, મીરાબાઈ, તુકારામ, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, અનેક અનેક ભક્તો આ ભારત વર્ષમાં થયા. અને કમસે કમ એને જોઈને તો બુદ્ધિ ખોલો કે ભજન કોનું કરવું જોઈએ. તમે બધા માનો છો કે નરસિંહ મહેતાએ ભગવાનને પ્રાપ્ત કર્યા, કોનું ભજન કરતા હતા? કૃષ્ણનું. તો આપણે બીજાનું શું કામ કરવું છે? અને હું બીજાનું કરવાની ના એટલે પાડું છું કારણ કે બીજા જે છે એ કૃષ્ણથી અલગ છે. માનો કોઈને કૃષ્ણમાં રસ ન હોય, કોઈને રામમાં રસ હોય તો એ રામ અને કૃષ્ણમાં કાંઈ અંતર નથી. કોઈને નરસિંહદેવ વધારે પ્રિય હોય તો એ નરસિંહદેવની ભક્તિ કરે. કોઈને વામન ભગવાન પ્રિય હોય તો ભગવાન કે ભગવાનના કોઈ પણ અવતારની ભક્તિ કરવી, એમાં કોઈ વાંધો નથી ભક્તો. પણ જેનું કોઈ વેદમાં નામ નથી, જેનું કોઈ શાસ્ત્રમાં ઠેકાણું નથી, એવા બની બેઠેલા ભગવાનને છોડી અને કમસે કમ ભાગવતમાં મનને લગાડો, આ સાચી ભક્તિ છે. અને નહીતર શું થશે, આખું જીવન જપતા રહેશો અને છેલ્લે ખબર પડશે કે જેનું ભજન કરતો હતો ને એનું તો કોઈ ઠેકાણું જ નથી આ દુનિયામાં. અને મૃત્યુ સમય સમય નહીં હોય ભક્તો, પછી વિચારવાનો ટાઈમ નહીં હોય કે લે આ તો કૃષ્ણનું કરવાનું હતું, પકડાઈ ગયું ઊંધું, તે પછી કોઈ ચાન્સ નહીં હોય. ભગવાને આજ બુદ્ધિ આપી છે, હે ને, એ બુદ્ધિ ધંધામાં કેવી હારી હાલે છે? બીજાને કેમ પાડી દેવો, કેમ કોકના લઈ લેવા વધારે, ન્યા આપણી બુદ્ધિ પૂરેપૂરી કામ કરે છે, હે ને, પૂરેપૂરી. એવા કોઈને શીખવાડવું નથી પડતું, તો આમાં કેમ શીખવાડવું પડે છે કે આનું ભજન કરાય, આ કરવું જોઈએ? અને ભલે શીખવાડવું પડે તો અમને શીખવાડવામાં કઈ વાંધો નથી, એ હાટુ દેમાં બેઠા છે, પણ કમસે કમ એ સાંભળ્યા પછી તો શીખો શું કરવું જોઈએ જીવનમાં. અને નહીતર પછી જો એનું કરશો, હિતોપદેશમાં લખ્યું છે, પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરીની જન્મ, ફરીથી મૃત્યુ, ફરીથી 9 મહિના સુધી માતાના ગર્ભની અંદર, અને વળી પાછો જન્મ ને વળી મરવાનું. એ ચક્ર જે જન્મ મૃત્યુનું છે એ હંમેશા ચાલતું રહે છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે કે મનુષ્ય જીવન મળ્યા પછી એ વિચાર કરવો જોઈએ કે મારે અહીંથી બહાર કેવી રીતે નીકળવાનું છે, હું શું કરું જેનાથી ફરીને મારે જન્મ ન લેવો જોઈએ. એટલા માટે મહાન મહાન વ્યક્તિઓ જે છે એ ભાગવતની અંદર પોતાના સંવાદને પ્રસ્તુત કરે છે. કાલ સુધી હું તમને કહેતો હતો કે આ ભાગવતમાં 4 સંવાદ છે, પણ ભક્તો આ ભાગવતમાં 4 નહીં, આજે 5મો સંવાદ છે. કારણ કે મૂળ વક્તાને તો આપણે ભૂલી જ ગયા હતા. આ ભાગવતની કથા નૈમિષારણ્યમાં શ્રી સુત ગોસ્વામી શૌનકજીને સંભળાવે છે. શૌનક આદિ 88,000 ઋષિઓ બેઠા છે અને એના મધ્યમાં આ કથા થઈ રહી છે. અને ઈ સુત અને શૌનકજીના સંવાદમાં સુખદેવજી અને પરીક્ષિત મહારાજનો સંવાદ છે. એની અંદર નારદ યુધિષ્ઠિર સંવાદ, એની અંદર હિરણ્યકશિપુ એના પરિવારનો સંવાદ, અને એની અંદર યમરાજ અને સુયજ્ઞની પત્નીઓનો સંવાદ છે. તો યમરાજજી બાળકના રૂપમાં એ સુયજ્ઞનું શરીર જ્યાં પડ્યું છે ત્યાં પ્રસ્તુત થયા અને કહી રહ્યા છે કે શોક ન કરવો જોઈએ, કારણ કે જીવ જે છે એ અવ્યક્તમાંથી આવે છે, મધ્યમાં વ્યક્ત થાય છે અને વળી પાછો અવ્યક્ત થાય છે. કેવી રીતે? જ્યારે કોઈ બાળકનો જન્મ થાય તો એ બાળક રડતું હોય છે, એ બાળકને કાંઈ ખબર નથી હોતી, એને દુઃખી થતું હોય, જે થતું, એને એક જ વસ્તુ આવડે છે, રડવું જોઈએ. શું કામ? આપણને એમ થાય કે ભૂખ લાગી છે. ઘણા લોકો છોકરાઓને કેવી રીતે હેરાન કરે જાણો છો? માની લો કોઈ નાનું બાળક હોય, એ બોલી નથી શકતું, દુખતું હોય પેટમાં અને લાગે કે આને માથું દુખે, માથાની દવા પીવડાવે, વળી પાછો રહ્યો તો કે નહીં આને માથું નહીં, આને પેટમાં દુખતું લાગે છે. જો બાળક બનીને રહેવું એ કોઈ સુખની જગ્યા નથી. ઘણા કવિઓની કવિતાઓ સાંભળી છે કે મારે પાછું બાળક બનવું છે, એમ આવી રીતે ધક્કા ખાવા. બાળક કેટલું દુઃખ સહન કરે છે ભક્તો. અને કપિલ ભગવાન તો લખે છે કે નાના બાળકો રડતા હોય છે. શું કામ? આપણને એમ હોય કે એ બાળકને કઈક તકલીફ હશે, નહીં. જ્યારે માતાના ગર્ભથી કોઈ બાળકનો જન્મ થાય તો એ બાળકના જન્મ થઈ ગયા પછી એ પોતાના પૂર્વ જન્મની કઈક સ્મૃતિઓ લઈને આવે છે, કારણ કે 9 મહિનામાં 7મા મહિને એ બાળક ભગવાનને પ્રાર્થના કરે છે. અને એ પ્રાર્થનાના 11 શ્લોક ભગવાન કપિલ માતા દેવહૂતિને કહી રહ્યા છે. જીવ પ્રાર્થના કરે છે ભગવાનને, પ્રભુ એક વખત અહીંથી બહાર કાઢી દે, બસ હું બહાર જઈશ, આ સંસારમાં આવીશ અને હું તમારું ભજન કરીશ, તમારી પાસે પાછો આવીશ. 9 મહિના જ્યારે પૂરા થાય ત્યારે સ્ત્રીના શરીરમાં એક વાયુ પ્રકટ થાય જેને પ્રસવ વાયુ કહેવામાં આવે છે. અને એ પ્રસવ વાયુનો ધક્કો એ બાળકના મસ્તિષ્ક ઉપર લાગે, માથા ઉપર. અને જેવો એ ધક્કો લાગે, એ ધક્કો લાગવાના કારણે એ બાળક માતાના ગર્ભથી બહાર આવે છે. તમે જોજો, જે બાળકોનો જન્મ થયો હોય એના માથા ઉપર તમે અડજો, એ માથું એકદમ પોચું હોય છે. કેમ? આખા શરીરમાં એ ભાગ જ કેમ બાકી રહી ગયો છે, ત્યાં હાડક્યું નથી હોતું. એનું કારણ કે એ ધક્કાના કારણે એ એવો ભારી ધક્કો હોય છે ભક્તો, કે એના અનંત જન્મોની જે સ્મૃતિ છે એ સ્મૃતિ બાળક ભૂલી જાય છે. બહુ ભાગ્યશાળી જીવ હોય તો કોઈક કોઈક બાળકોને એ સ્મૃતિ યાદ રહે છે. અને જ્યારે એ સ્મૃતિ લઈ અને એનો સંસારમાં જન્મ થાય ત્યારે એ વ્યક્તિ જોવે કે મારી આજુબાજુ જે ઊભા છે એમાંથી કોઈને હું તો ઓળખતો નથી. અને ઓળખતો ન હોય એટલે એ આ નવા સંસારના નવા સંબંધીઓને જોઈને રડવા લાગે છે. અને પછી શું થાય છે? ધીરે 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 જેમ બાળક મોટું થતું જાય એને ખબર પડે કે આ ભાઈ તો રોજ મારી સામે આવે છે, આ બેન રોજ મારી સામે આવે છે, એટલે આ મારા લાગે છે. અને ધીરે ધીરે પોતાની પૂર્વની સ્મૃતિને ભૂલતો જાય અને નવા સંબંધીઓ હારે એનો સંબંધ જોડી લે છે. આ ઘટના મારી તમારી બધાની સાથે થઈ છે અને આ સત્ય છે, કારણ કે કપિલ ભગવાન, ભગવાનનો શક્ત્યાવેશ અવતાર, પોતાની માતાને આ ઉપદેશ આપી રહ્યા છે. એમ યમરાજજીના રૂપમાં આવેલો એ બાળક કહે છે કે એ બાળકના રૂપમાં રડે છે, કારણ કે અવ્યક્ત હોય છે, કાંઈ નથી જાણતો, કાંઈ ખબર નથી હોતી. અને ધીરે 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 એ પોતાના પરિવારને ઓળખતો થાય, આ પપ્પા છે, મમ્મી છે, અને ઓલી જે સ્મૃતિ છે એ ભૂસાતી જાય. વળી પાછો વૃદ્ધ થાય અને સ્મૃતિ ભૂસાઈ જાય અને વૃદ્ધ થાય. તમે સંસારમાં સાંભળ્યું હશે કે બાળક અને વૃદ્ધમાં કોઈ અંતર હોતું નથી, બે સરખા લાગે છે. બાળકને પહેલા કઈ ખબર નથી હોતી અને અંતે વૃદ્ધ હોય તે પોતાની સ્મૃતિ શક્તિ જે છે એને ગુમાવી દે છે, ભૂલી જાય છે. એટલા માટે શોક કરવો ન જોઈએ. કહે છે કે બધા લોકો આવે છે અવ્યક્તમાંથી, આની વ્યાખ્યા કાલ થઈ ચૂકી છે એટલે હું તમને ખાલી એક પોઈન્ટ સમજાવવા માંગુ છું કે બધા લોકો અવ્યક્તમાંથી આવે છે પણ અવ્યક્તમાં કોઈ જવા ઈચ્છતું નથી. આ જે સંતાનો આપણા ઘરે આવે છે એ ક્યાંથી આવે છે કોઈ જાણે છે? નથી જાણતું. પણ આવી જાય, આપણા ઘરે થોડો ટાઈમ રહે અને પછી જયારે વયો જાય ત્યારે પાછો આપણે દેકારો કરી મૂક્યો છે. આ કેમ વયો ગયો? તો જયારે એ આવ્યો તો ત્યારે તો આપણે દેકારો ન કર્યો કે આ કેમ આવ્યો, હે ને? આપણે બોલાવ્યો નતો. તો આવ્યો તો ત્યારે તો હેપી બર્થડે ટુ યુ, હે? આવ્યો તો ત્યારે હેપી બર્થડે, ને જાય તો હો હા કરે. કેટલી મૂર્ખતા છે જગતની જેવું. અરે તમારી ઈચ્છા વગર એ આવ્યો છે અને જવાનો એ તમારી ઈચ્છા વગર છે, તમે એને રોકી શકવાના નથી. એટલા માટે યમરાજજી પોતાના જીવનનું એક ઉદાહરણ આપે છે, કે છે અહો વયમ ધન્યતમાય દત્ર ત્યક્તા પિતૃભ્યામ ન વિચિંતયામ અભક્ષ્યમાણા બલાવૃકાદિભિઃ સરક્ષિતા રક્ષતિ યો હિ ગર્ભે. ઈ બાળક કહે છે અહો વયમ ધન્યતમાય દત્ર, આ સંસારની અંદર હું સૌથી ભાગ્યશાળી છું, કારણ કે જન્મ થતાની સાથે મારા માતા પિતાએ મને છોડી દીધો છે. કહેવાનો તાત્પર્ય છે ભક્તો, કે જ્યારે કોઈ વ્યક્તિ આ સંસારમાં આવે અને એ માને કે આ સંસારમાં મારા સંબંધીઓ છે, મારા સગાવો છે, પણ વાસ્તવમાં એ કઈ હોતું નથી, જીવ એકલો જ હોય છે, પણ મિથ્યા અહંકારના કારણે એ માને છે કે આ મારા છે. અને કહે છે છતાં મને કોઈ ચિંતા નથી, મારી અંદર બળ ભલે નથી, હું એક બાળક છું, પણ ચિંતા એટલે નથી, કારણ સરક્ષિતા રક્ષિતો હિ ગર્ભે. જે ભગવાન માતાના ગર્ભની અંદર રક્ષા કરે એ ભગવાન શું બહાર રક્ષા નહીં કરે? અને એ જ ભગવાનના આધાર ઉપર હું બેઠો છું, એટલા માટે મારું જીવન એ ભગવાન ચલાવી રહ્યા છે. આ ભાવ કોનો હોય છે? જે લોકો ભગવાનની ભક્તિમાં લાગ્યા છે એ જ વ્યક્તિ આ સમજે છે કે મારું જીવન ભગવાન ચલાવે છે, અને બીજા તો આ બધું અમે જ કરવી છે, હે ને? હું જ કરું છું. તમે પૂછો પરિવારના હેડ કોણ છે? આપણે, હે ને? ગર્વથી બતાવે હું પરિવાર ચલાવું છું. પણ એ પરિવારના જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી ભક્તો. તોલી રાણીઓએ પ્રશ્ન પૂછ્યો કે માની લ્યો ભગવાન આ સંસારની રચના કરે છે તો પછી જન્મ મૃત્યુ શા માટે આપે છે? શું કામ કોઈને જન્મ આપે છે, કોઈને મારે છે? તો કહે છે કે કોઈને જીવાડવા, કોઈને મારવા એ તો એની એક રમત છે, એની એક ક્રીડા છે. આ સંસાર એને બનાવ્યો છે, એનું છે, એની ઈચ્છા થાય એને જીવાડે, એની ઈચ્છા થાય એને મારી નાખે. આમાં આપણે એને બુદ્ધિ આપવાની જરૂર નથી, આપણે સલાહ આપવાની જરૂર નથી ભગવાનને કે તમારે કોને જીવાડવાના છે, કોને મારી નાખવાના છે, હે ને? અને કાલે મેં તમને કીધું હતું આપણા ઘરે જો કોઈનું મૃત્યુ થાય તો આપણને પ્રોબ્લેમ છે, તો ભગવાન ખરાબ છે, તો ભગવાને અન્યાય કર્યો છે. પણ બાજુવાળાના ઘરે કોઈક મરી જાય તો ન્યા ઉપદેશ આપતા હોય, એ તો જન્મે એને જવું પડે ભાઈ, હે? તો તમારા ઘરવાળાને એને આઈન રહેવું પડે, આવ્યા છે. ઉપદેશ બીજાને આપવા માટે નથી, ઉપદેશ પોતાના જીવનમાં ગ્રહણ કરવા માટે છે. પણ આપણે તો માન્યું છે, અને એમાં ખાસ તો ગુજરાતના લોકો, હે, કે આ ગીતા અને ભાગવત છે ને આપણા માટે તો છે જ નહીં, તો એ તો બીજા માટે છે. ભક્તો જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી. આ સંસારની અંદર કોઈને પુરસ્કાર આપવો અર્થાત કોઈને જન્મ આપવો અને કોઈને દંડ અર્થાત મૃત્યુ એ ભગવાને બનાવ્યું છે, આ બધું એનું છે, એને જે ઈચ્છા હોય એ કરે. આપણે ભગવાનને બુદ્ધિ આપવાની જરૂર નથી, એ બધું સમજે છે. તો એક પ્રશ્ન થાય કે ભગવાન આવું શા માટે કરે છે? કારણ એ સર્જનહાર છે અને એ સમર્થ છે. અને તમે કદાચ ગમે એટલું ઓબ્જેક્શન ઉઠાવો તો એ થવાનું એ છે જે એ ચાહે છે. તમે કહેવત સાંભળી છે ને, ઘણા લોકો કહે છે કે ભગવાનની મરજી વિના એક પાંદડું સંસારમાં હલતું નથી, એ સત્ય છે. અને એટલા માટે યમરાજના રૂપમાં રહેલો એ બાળક કહે છે પ
पथिच्युतं तिष्ठति दिष्टरक्षितं गृहे स्थितं तद्विहतं विनश्यति जीवत्यनाथोऽपि तदीक्षितो वने गृहे भिगुप्तोऽस्य हतो न जीवति।
ये कैसे के पथि च्युतम तिष्ठति दिष्ट रक्षितम। घणी वार एवं जोवामां आवे छे के संसार नी अंदर रस्ता मां पड़ेली वस्तु जो भगवान नी इच्छा होय तो एमनाम पड़ी रहे अने केटलाय ताळा मारी अने घर मां मूकेलू धन कोई चोर चोरी जाय छे। આ દેખીતું ઉદાહરણ છે। માની લો આપણા આપણું પર્સ પડી ગયું હોય અને પછી આપણે ઘરે પહોંચીએ ત્યારે અચાનક ખબર પડે કે મારા ખીચામાં પર્સ હતું પડી ગયું છે। તમને એમ થાય કે રસ્તામાં ક્યાંક પડ્યું છે, ચાલતું હું અને ગાડીને તમે પાછી વાળો અને આવીને જોવો તો એ પર્સ નાન્યાન પડ્યું હોય ત્યારે એમ થાય કે ના ના આપણા ભાગમાં હતું એટલે રહી ગયું, હે ભાગમાં હતું એટલે રહી ગયું। અને ઘરમાં તિજોરીમાંથી જયારે પૈસા વયા જાય ત્યારે કે ભાગમાં નહોતા તઈ તો આટલા તાળા માર્યા તોય વયા ગયા। એમ કહે છે કે ધન સંસારમાં ખુલ્લું પડ્યું છે, જેમ કે ખેતરમાં હે ને આપણે બધા ગુજરાતીઓ લગભગ કપાસની ખેતી કરીએ છીએ। ઈ કપાસ રાત દિવસ ખેતરમાં ઈ કપાસના છોડ ઉપર ખુલ્લો પડ્યો હોય હે ને, ઈ જ આપણું ધન છે ને। ઈ કપાસને પછી ઘરે લાવી એને વેચવી અને એમાંથી પૈસા કમાવી છે તો એ કપાસ જે છે એ વાસ્તવિક ધન છે। લાખો ટન અનાજ ખેતરમાં ખુલ્લું પડ્યું હોય છતાં એની કોઈ ચોરી નથી કરતું અને બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું હોય પહોંચ આપણા ઘરે હોય અને કોક બેંક ઉઠી જાય છે ભક્તો, હે આ છે ભાગ્ય। ભગવાન જે ચાહે છે એ રહે છે અને એ નથી ચાહતા તો એ નીકળી જાય। તમે જુઓ હું તમે આ સુરતમાં ખુલ્લે આમ રખડવી છે આપણને કઈ વાંધો છે, અને દિલ્હીમાં ઓલા કેટલા સો સો સિક્યુરિટી ગાર્ડ હોય છતાં આતંકવાદીઓ આવે અને ગોળી મારીને ઉડાડીને વયા જાય છે હે ને। સિક્યુરિટી ગાર્ડ જેની રક્ષા માટે છે એની આ સંસારમાં હત્યા થાય અને હું તમે ખુલ્લા ફરી રહ્યા છે રાત દિવસ છતાં આપણને કઈ થતું નથી, હે ને આ મેનેજમેન્ટ છે ભગવાનનું। એટલા માટે કહે છે કે કોઈ પણ સહાય વગર જંગલની અંદર આજે તે તમે જવો આંદમાન નિકોબાર સાઉથ ઇન્ડિયામાં તમે જાઓ નીચે તો એ આદિવાસી લોકોને આજે લાઇટની જરૂર નથી, એસી પંખા મોટર ગાડી પેટ્રોલ ડીઝલ કોઈ વસ્તુની જરૂર નથી અને એ લોકોનું જીવન ચાલી રહ્યું છે અને આપણે બધું હોવા છતાં આ સંસારમાં આપણું મૃત્યુ થાય છે। અતિ આધુનિક હોસ્પિટલ છતાં ઘરેથી હોસ્પિટલ લઈ જાઓ અને હોસ્પિટલના દરવાજા ઉપર વ્યક્તિ પ્રાણ છોડી દે છે અને જેને કોઈ રક્ષા નથી। આપણે અહીંયા કહેતા હોય કે પાણીમાં આ પ્રોબ્લેમ છે ઓલો છે, હવે એને ને આદિવાસીઓને કયા ફિલ્ટર છે હે ને। આપણા બાળકોનો જન્મ થાય તો હોસ્પિટલમાં પાણી તો 250 રૂપિયાની એક સીસી આવે એ જ આપવાનું અત્યારે, હે સાદું પાણી ન આલે આપણા ઘરે હોય। અને આ રોડ ઉપર મજૂરી કરવા વાળા એની માતા કામ કરતી હોય અને કામ કરતા કરતા પ્રસવ થઈ જાય બાળકનો જન્મ થઈ જાય છતાં એ બાળકને કઈ રોગ નથી અને આપણો શેડા જ કાઢતો હોય રોજ, આ ખોટું હોય પાછું આપજો તમ તાર આ થાય છે કે નહીં, હે આપણે કેવી કે ધૂળમાં છોકરા રમશે તો બીમાર થઈ જાય અને એના છોકરા ધૂળમાં જ મોટા થાય કાંઈ ન થાય। આ બધી આપણી માન્યતા છે ભક્તો, યમરાજજી સમજાવી રહ્યા છે આ વાતને હે કે આપણે માનવી છે કે હું કરું છું પણ આ જન્મ મૃત્યુ ઉપર વાસ્તવમાં આપણો કોઈ પ્રભાવ નથી। એ જન્મ ને મૃત્યુ જે છે એ કર્મના ફળ અનુસાર થયા કરે છે, જેવું કર્મ હોય એવું જન્મ ને મૃત્યુ થાય છે। પણ લોકો આને સમજતા કેમ નથી, કારણ કે એ માને છે કે હું આ શરીર જે છે એ જ હું છું અને વાસ્તવિકતા એ છે કે આપણે આ શરીર નથી। જેમ કોઈ વ્યક્તિ ઘરમાં રહેતો હોય પણ એ વ્યક્તિ એમ ન કહીએ કે હું આ ઘર છું, માની લો તમે બધા આ હોલમાં બેઠા છો પછી તમને કોઈ પૂછે તમે કોણ છો તો કે હું મલ્ટીપર્પઝ હોલ, હે કોઈને તમે એવો જવાબ આપો કે તમે કોણ છો તો કે હું મલ્ટીપર્પઝ હોલ છું, તો એ લોકો શું કહે છે કે આનો છટકી ક્યુ લાગે છે?
તો વાસ્તવિકતા એ છે કે આપણે આ શરીર નથી, અને છતાં એમ કેવી છે કે હું આ શરીર છું, તો આપણું છટકી ગયું છે કે નહીં? હે,
એને સીધું કરવા માટે જ આ ભાગવત છે ભક્તો.
જેમ કારમાં બેસીને કોઈ વ્યક્તિ જતો હોય તો આપણે એમ નથી કહેતા જો કાર ગઈ,
આપણે શું કહેવી, જો ઓલા શેઠ ગયા, હે ને, ફલાણા ફલાણા શેઠ જે નામ હોય. પણ કોઈ એમ નથી કહેતું જો કાર જાય છે, નહીં.
એમ આ શરીરની અંદર બેઠેલો જે આત્મા છે એ જ આપણું વાસ્તવિક સ્વરૂપ છે, અને બહારનું જે આ શરીર છે એને આ સંસારમાં કાંઈ લેવા દેવા નથી, એ નષ્ટ થવાનું છે. એ શરીર આપણે નથી ભક્તો. અને આ વાત જેના મગજમાં બેસી જાય કે હું આત્મા છું, હે ને, આઈ એમ સોલ, આઈ એમ નોટ બોડી, હું શરીર નથી, આ વ્યક્તિ જીવનમાં ક્યારેય માયામાં ફસાતો નથી,
હે ને. તો તમને એમ થશે કે તમે ત્રણ દીથી આજ તો બોલો છો તમે આત્મા છો શરીર નથી, અમને અવયાદ રહી ગયું છે, હે ને. યાદ રાખવાથી કાંઈ થવાનું નથી, હે ને. આને જીવનમાં ઉતારવું પડશે કે હું આત્મા છું. અને ઉતારવાનું શું છે કે એક આટલું કોઈનું સહન ન કરતા હોય અને સામેવાળો વ્યક્તિ કદાચ લાફો મારી દે અને છતાં જીવનમાં કાંઈ બોલે નહીં, આને કહેવાય આચરણ, આ પરિવર્તન છે, હે ને. સહનશીલતા જ્યારે વાસ્તવમાં આવે, માની લો પોતાનો જ ભાઈ કદાચ જુદા થતા હોય ને, બે પાંચ હજાર કે બે ચાર લાખ રૂપિયા વધારે લઈ ગયો હોય, અને એ બે ચાર લાખના કારણે આખું જીવન એની હારે બોલતો ન હોય, અને એ પછી કદાચ સત્સંગમાં આવીને બેઠો હોય અને એ સાંભળતો હોય કે હું આત્મા છું અને શરીર નથી, અને છતાં એ ભાઈ હારે જો અબોલા તૂટે નહીં, હેને, તો એ વાસ્તવમાં જડ છે. એ ભલે જાણતો હોય હું આત્મા છું, પણ એ આત્મા છે નહીં. કારણ કે આત્માને તો આ સંસારની કોઈ વસ્તુની જરૂર જ નથી. અને કદાચ બે પાંચ લાખ પોતાના ભાઈઓ વધારે લઈ ગયા હોય તો એમાં વાંધો શું છે? આજે પરિવારમાં જે કાંઈ ઝઘડાઓ છે એનું કારણ શું છે? તમે તમે એકવાર આટો મારો સમાજમાં અને જુઓ કે જે પરિવારો ઝઘડી રહ્યા છે એની વચ્ચે એક જ વસ્તુ, કાંઈક નાનો એવું કારણ, એને આ વસ્તુ લીધી હતી અમને ન લઈ દીધી એટલે બસ. આત્માના સ્તરમાં જે હોય ને એ આવા પ્રોબ્લેમમાં ક્યારેય ઊંડા ન ઉતરે. કારણ કે એને ખબર છે કે એ કદાચ કરોડ રૂપિયા લઈ લે અને ભાગમાં આપણને એક રૂપિયો ન આપ્યો હોય, પણ હારે કોઈ લઈ જવાના નથી. હા, મારો ભાઈ હારે લઈ જતો હોય અને આપણે જો એમના લુખે જ જવાનું હોય તો કદાચ એમ થાય કે સારું એ લઈ ગયો ને આપણે રહી ગયા. એનું શરીર આઈનાન રહેવાનું છે, આપણું આઈનાન બળવાનું છે, હે ને. બે ના હાથમાં જવાના. હા, કર્મ પોત પોતાના સાથે આવે છે, તો જેને ઓછું પાપ કર્યું છે એના ઓછા કર્મ રહે, અને જેને વધારે કર્યું છે અને એ તો ભોગવવાનો છે પછી. આજે પોતાના ભાઈઓને છેતરીને ધન લઈ લીધું હોય એ અત્યારે ભલે સારું લાગે, પણ કર્મના સિદ્ધાંત અનુસાર આવનારું જીવન એટલું દુઃખી હોય છે ભક્તો કે એની તમે કલ્પના ન કરી હોય. ક્યારેક રસ્તામાં કોઈ ભિખારીને જોઈ લો છો, શરીર ઉપર કપડા ન હોય, હાથ પગ હાલતા ન હોય, આપણે ફોર વ્હીલ ગાડીમાં એસીમાં બેઠા હોય છતાં દયા આવે કે એને 100 રૂપિયા આપી દઉં. એવો મનુષ્ય જન્મ મળે છે જે લોકો પાપ કરે છે સંસારમાં. મનુષ્ય તો બને પણ એને ખબર જ નથી કે હું માણસ, આ હું કામ થયો છું, શું કામ મનુષ્ય બન્યો છું એને ખબર જ ન હોય. તમે જાઓ આપણા એ વરાછામાં ગરનાળા નીચે સૂતા હશે કેટલાય, એને જઈને પૂછો તારું નામ શું છે, નામે નથી જાણતા. અને કહેવાય કે મનુષ્યનું શરીર છે, અને આવા મનુષ્ય શરીર કરતા લાખ ગણું સારું છે અમેરિકાની અંદર કૂતરાના શરીર મળે છે, હે ને. કારણ કે કરોડો રૂપિયાના માલિક કૂતરાઓની સેવામાં લાગ્યા છે, હે ને. આપણને બેસવા માટે મારુતિ 800 નથી, અને અમેરિકાની અંદર રોલ્સ રોયસ કારમાં કૂતરાઓ ફરે છે. આ બધું કર્મના આધારે ચાલી રહ્યું છે ભક્તો. એટલા માટે બહુ સાવચેત રહેવું કે હું જે કર્મ કરું છું એનું ફળ કેવું આવશે, આનો વિચાર કરવો જોઈએ સૌથી પહેલા, અને પછી કોઈ કર્મ, કોઈ પાપ કે પુણ્ય કરવાનો વિચાર કરવો જોઈએ. એટલા માટે યમરાજજી કહે છે કે આત્મા જે છે એ તો વાસ્તવમાં શરીરના ધર્મોથી અલગ છે, અને કહે છે હે મૂર્ખાઓ, તમે જેના માટે શોક કરી રહ્યા છો એ સુયોગ્ય તો આ તમારી સામે છે. હે, તમે એમ કહો છો કે અમારો પતિ વયો ગયો, તો તમે જે સુયોગ્યને તમારો પતિ માનો છો એ તમારી સામે પડ્યો છે, તમે રોવો જ કોના માટે? અને આપણું કઈક આવું નથી થતું ભક્ત. માનો કોઈના ઘરેથી કોઈ વયું જાય અને પછી આપણે ત્યાં જાવી અને કેવી કેમ રોવો, તો કે અમારો દીકરો વયો ગયો છે. વયો ક્યાં ગયો છે? આ તમારી સામે પડ્યો છે, તો કે ઈ નહીં, એની અંદર જે હતો ઈ વયો ગયો.
તો એને પૂછો આની અંદર કોણ હતું, તો કે જે બોલતો હતો, ચાલતો હતો, અમારી યારે વાત કરતો હતો, એને એ અંદર રહેવા વાળો વયો ગયો છે. તો એ વ્યક્તિને પૂછો, માની લો અચ્છા અંદર રહેવા વાળો વયો ગયો છે તો એની અંદર કોણ હતું, તો કે પ્રાણ. વ્યક્તિ શું કે, એનામાં પ્રાણ હતો એટલે એ બોલતો હતો, વાતો કરતો હતો, અમારી હારે મળતો હતો. હવે એનામાંથી પ્રાણ વયો ગયો છે એટલે હવે એ વાતય નથી કરતો ને બોલતો નથી. આ સૌથી મોટી મૂર્ખામી ભરી ફિલોસોફી છે ભક્તો. શરીરમાં પ્રાણ હોય અને શરીર બોલે, આ વાતમાં કોઈ દમ નથી. કારણ કે એમાં જે બોલવા વાળો છે એને એ વ્યક્તિને કોઈએ જોયો નથી. આ યમરાજજી પૂછે છે સુયજ્ઞની પત્નીને કે આ જે સુયજ્ઞના શરીરમાં જે બોલવા વાળો હતો એને તમે ક્યારેય ભાળેલો ખરો, જોયો તો ક્યારેય? તો કહે છે ના, એને તો ભાળ્યો નથી. તો કહે છે આજે દેખાય છે તમને, આ શરીરમાં જ બહાર નીકળી ગયો છે, અલગ થઈ ગયો છે, તો શું તમે એને જોઈ શકો છો? તો કે ના, અત્યારે નહીં દેખાતો. તો પછી રોવો જ કોની આટું? અને સુયજ્ઞની પત્નીઓના મનમાં એમ હતું કે આની અંદર જે પ્રાણ હતો ને, એ પ્રાણ બોલતો હતો, પ્રાણ વાતો કરતો હતો. પણ ભક્તો આ વાસ્તવિકતા બિલકુલ ખોટી છે. કારણ કે પ્રાણ ક્યારેય બોલતો નથી, પ્રાણ ક્યારેય વાત કરતો નથી. કારણ કે પ્રાણ જે છે એ જડ છે. તો એક પ્રશ્ન થાય, અને તમારા બધાના મનમાં એ જ પ્રશ્ન ચાલે છે કે પ્રાણ જો બોલતો નથી તો એ બોલવા ચલાવવા વાળો છે કોણ? એ છે આત્મા. અને આપણી મૂર્ખતા એ છે કે આપણે આત્માને અને પ્રાણને એક સમજી લીધા છે. પ્રત્યેક વ્યક્તિના શરીરમાં 10 પ્રાણ હોય છે. અપાન, ઉદાન, બધા પ્રાણના અલગ અલગ નામ છે. પ્રાણનો અર્થ થાય વાયુ, હવા. પ્રાણ એટલે આત્મા નથી. આત્મા એક અલગ વસ્તુ છે ભક્તો. અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ બહુ સુંદર સમજાવ્યું છે કે આ સંસારની અંદર જે જડ વસ્તુ છે એમાં આસક્ત થાય છે ઇન્દ્રિયા. ઇન્દ્રિયોની ઈચ્છા થાય આનો રસ લઈ લઉં, ઓલાનો રસ લઈ લઉં. અને એ ઇન્દ્રિયા જે છે એનાથી ઉપર છે મન. ઇન્દ્રિયોનો રાજા કોણ છે? મન. મન એ બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કરે. મન ઈચ્છા કરાવે કે આપણે કથામાં જવાનું છે તો આખું શરીર કથામાં આવે, અહીં આવીને બેસે, સાંભળે. પછી મન કહે છે કે અહીં બેસ, અહીં સાંભળવાનું છે. એ આખું શરીર અહીં બેસે અને મન પોતે કઈક બહાર વયું જાય. ઘણા ના હશે, એ તો દેખાતું નથી એટલે કેમ મારે કહેવું? એ પણ એ મન જે છે એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે. અને ઇન્દ્રિયોની ઉપર મન, મનને કંટ્રોલ કરે છે બુદ્ધિ. મનનું કાર્ય છે વિચાર કરવો. મન વિચાર કરે કે ચલો સેમસંગનો આપણે મોબાઈલ લેવો છે તો આ લેવો કે નહીં. એને એ બે રસ્તા જે બન્યા, યસ યા નો, એ કોણ કોનામાં આવે છે? આ મનમાં. એને કહેવાય છે કર્મપંથ. એ કર્મપંથનું નિર્માણ મન કરે છે અને એ ડિસિઝન આપવાનું કામ જે છે, નિર્ણય આપવાનું કામ બુદ્ધિ કરે કે હા લઈ લો વાંધો નહીં, પણ ખીચું જોઈ લેજો પહેલા, હે ને, પછી લઈ લો વાંધો નહીં. અને અથવા એ ખીચું જોવે તો બુદ્ધિ ના પાડે, ના ના હમણાં આપણે લેવાય એમ નથી. આ કામ બુદ્ધિનું છે. એ મનની ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિની ઉપર, બુદ્ધિનો કંટ્રોલ કોણ કરે છે? અહંકાર, ચિત્ત. અહંકારની ઉપર માયા છે, ભગવાનની બહિરંગા શક્તિ. અને એ માયાની ઉપર છે આત્મા અને આત્માની ઉપર છે પરમાત્મા. એટલી વસ્તુ આ શરીરમાં હોય છે. હવે વિચાર કરો, જડ પદાર્થ ક્યાં નીચે છે અને આત્માનું સ્થાન કેટલું ઉપર છે. વાયુ જે છે એ જડ છે. ગીતામાં કૃષ્ણ કહે છે 8 પ્રકારની મારી પ્રકૃતિ છે, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ 8 પ્રકારની મારી પ્રકૃતિ. પણ હે અર્જુન, એ 8 પ્રકારની પ્રકૃતિ જડ છે. તો વાયુ જડ થયો. અને આપણે એમ માનવી છીએ કે વાયુના કારણે આપણું ચાલે છે. વાસ્તવમાં શરીરને પ્રાણ નથી ચલાવતો ભક્તો, આ શરીરને ચલાવવા વાળો આત્મા છે. આ છે આત્માનું તત્વ. અને આવું જયારે કીધું ત્યારે એ રાણીઓનો શોક જરા શાંત થયો. આંખમાંથી જે આંસુઓ પડતા હતા એ બંધ થયા. અને હવે એ બાળકની વાતમાં એને રસ લાગ્યો કે નહીં, આ બાળક છે નાનો એવો પણ બોલે છે બહુ સારું. ત્યારે એને કીધું કે 5 તત્વ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, 10 ઇન્દ્રિયા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને સોળમું મન, આ બધા આ સોળ જણા ભેગા થઈ અને નાનું કે મોટું, ઊંચું કે નીચું, કાળું કે ગોરું શરીર પસંદ કરે છે. પોતાની ઉચ્ચ જ્ઞાન શક્તિથી એમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે. એ સોળ જ વ્યક્તિ આ સંસારમાં ફસાય છે અને એ સોળ વ્યક્તિ જ આ સંસારમાં પોતાનું સારું જ્ઞાન પ્રાપ્ત કરી અને અહીંથી મુક્ત થાય છે. જીવ જ્યાં સુધી આ સોળ તત્વથી ઘેરાયેલો હોય ત્યાં સુધી કર્મના ફળના બંધનને ભોગવે છે, અને જ્યારે આ સોળ તત્વથી મુક્ત થાય ત્યારે જન્મ મૃત્યુના ચક્રથી હંમેશા માટે મુક્ત થઈ જાય છે. ક્યારેય જન્મ નથી. પણ જે લોકો માને છે કે નહીં હું આ શરીર છું, એ તો વારી ઘડી આવતા રહે છે. હેને, જેમ ચોપાટી ફરવા જતા હોય, ગયા છો ને, આજે તો આપણા વાળા, આજે તો આપણું લેવલ એટલું ઊંચું થઈ ગયું ને, આપણે ચોપાટીમાં નથી જતા. બોલો, અમે નાના હતા ને તો જતા હતા, એ મજા હતી એક. તો જેમ ફરવાનો એક આનંદ છે, એમ એ જીવ શરીર લઈને સંસારમાં ફર્યા કરે છે. પણ કે છે કે મનોરથ અર્થાત મનમાં થયેલી જે ઈચ્છા, માનો એ કથામાં બેઠા હોય ને વિચાર કરે કે આપણો જમીનનો ધંધો જો કાલ થઈ જાય હેને તો 25 લાખનો બેઠો નફો છે એમાં. આ એક મનોરથ છે, મનમાં ઈચ્છા કરી આયા, અને કાલ જાય કદાચ ધંધો નો થાય. મનોરથ જેમ ક્યારેય સત્ય નથી હોતો, અને સ્વપ્ન, સપનું જોતા હોય ને સપનામાં વિચાર કરે હું પ્લેનમાં બેઠો છું હે, અને એક બાજુ સલમાન ખાન છે અને એક બાજુ કઈક હિરોઈન બેઠી છે, અને એવા ઠાઠથી અમેરિકા હું જઈ રહ્યો છું અને ત્યાં ઘરવાળી જગાડે ઓફિસની જ જવાનું હે, અને એ સપનું તૂટે ત્યારે વ્યક્તિ જેમ દુઃખી થાય, ઓહો કેટલો આનંદ. તોય પાછા અમુક માને છે કે ના ના બહુ મજા આવતી, પણ શું મજા, એ સપનું કોઈ સત્ય છે નથી, છતાં મજા લે છે. એમ જેમ મનોરથ કે સ્વપ્ન ક્યારેય સત્ય નથી હોતું, એમ જે વ્યક્તિ એમ માને છે કે હું આ શરીર છું, એ શરીર દ્વારા જે સુખ કે દુઃખ ભોગવે છે, વાસ્તવમાં એ સુખ કે દુઃખ ક્યારેય સત્ય હોતું નથી. પણ હવે એક અંતિમ તત્વ સમજી લ્યો કે આ શરીર અનિત્ય છે, આત્મા નિત્ય છે. અનિત્યને ક્યારેય નિત્ય કરી શકાતું નથી અને નિત્યને ક્યારેય અનિત્ય કરી શકાતું નથી. કોઈ વ્યક્તિ એમ ચાહે કે આ શરીર હંમેશા માટે રહે, એ ક્યારેય રહેવાનું નથી, અને કોઈ વ્યક્તિ એમ ચાહે કે આત્માનો નાશ થઈ જાય, એ ક્યારેય થવાનો નથી. તો પછી એ જે સ્ત્રીઓ હતી, સુયજ્ઞની પત્નીઓ, એણે એક બહુ સુંદર પ્રશ્ન કર્યો. ભક્તો, શું પ્રશ્ન કર્યો? કે આટલું બધું જો આત્માનું સ્તર ઊંચું હોય તો પછી આ સંસારના લોકો મરી ગયેલા વાહે શોક શા માટે કરે છે? હેને, કોઈ મરી જાય પછી રોવે જ શું કામ પાછળ? ત્યારે યમરાજના રૂપમાં રહેલો બાળક બહુ સુંદર જવાબ આપે છે કે જ્ઞાનની દ્રઢતા નહીં હોવાના કારણે એ લોકો શોક કરે છે, અને આ જે રડવાનો સ્વભાવ છે એ બદલવો બહુ કઠિન છે. ભક્તો, ભલે અત્યારે કથામાં બેઠા છે ને વિચાર કરે, ના ના વાત બરાબર છે, ન રોવું જોઈએ, પણ હમણાં જો કોઈના ઘરે એના પુત્રનું મૃત્યુ થાય, તરત જ ઘણા અહીંથી ભાગીને ન્યા વૈયા જાય. કથામાં જ બોલો, હું છું હું છું એમ જોતા જોતા જાય છે ને લોકો. તો જ્ઞાન દ્રઢ નથી રહેતું. અહીંયા સાંભળી લીધું હું શરીર નથી, હું આત્મા છું. જો હજી કહી રહ્યો છું કે બીજે જાય ત્યાં ઓલો ટેમ્પો, એ ટેમ્પામાં હું જોવાનું? રોજ નથી જોતા એને. યમરાજજી કહે છે કે જ્ઞાનમાં દ્રઢતા નથી, તમે સાબિત કર્યું બેઠા બેઠા. બોલો, એ ટેમ્પામાં હું, એ કોઈ અજાયબી છે ટેમ્પો? રોજ કેટલા રોડે નીકળે છે, હું જોવાનું? અરે આશ્ચર્ય આ કથા છે, આ નથી જાણતા એ તત્વ સમજવાનું છે. આટલું આપણું ધ્યાન છે, સમજાય છે? બધું ભેગું થઈ ગયું, ટેમ્પો ટાઈમે આવ્યો, આ શ્લોક ટાઈમે આવ્યો, એટલે એક સમજવાનું મળ્યું કે મન કઈ રીતે બહાર ભાગે છે. સમજાણું? યમરાજજી એ જ કહે છે કે હજાર વખત કથામાં સાંભળે હું આત્મા છું, પણ એ જ્ઞાન મનમાં દ્રઢ રહેતું એ હાળું ભૂલાઈ જાય છે. વાંધો આ છે, અને એટલા માટે લોકો શોક કરે છે, રડે છે. નિમરાજીએ કીધું, સ્વયં સધર્મા અપિ શોચંત્ય પાર્થમ. હે સ્ત્રીઓ, ઈ સંસારમાં શોક કરવા વાળા લોકોની ખબર નથી કે જેની પાછળ આપણે શોક કરી રહ્યા છીએ, અને એનો શોક કરતા કરતા કદાચ કોઈક બીજા આપણો શોક કરવા માંડશે, એને આપણે જવું પડશે. અને આ વાતને સમજાવવા ઈ યમરાજજી એક કથા કહે છે, બહુ સુંદર કથા છે. ઈ યમરાજજી કહે છે કે એક જંગલની અંદર એક હોલો હતો અને એક હોલી હતી. હોલો, હોલો જોયો છે ને? અહીંયા સુરતમાં જેનો જન્મ થયો છે, જેનું બર્થ ઓફ પ્લેસ સુરત છે, એને હોલા નહીં જોયા હોય. હા, અને ગુજરાતમાં કાઠિયાવાડમાં જે જન્મ્યા છે એને ખબર છે હોલો કોને કહેવાય. તો ઈ હોલાનું અને એની પત્નીનું એક જોડી જંગલમાં રહેતી હતી. હવે એક દિવસ બન્યું એવું કે ઈ જોડીમાંથી જે સ્ત્રી હતી ઈ શિકારીએ એક એક જાળ બિછાવી હતી. ઈ હોલી જે હતી ઈ જાળમાં ફસાઈ ગઈ, અને હોલાએ જોયું કે લે આપણી ઘરવાળી તો ગઈ, હવે શિકારી આને લઈ જાહે અને ઘરે લઈ જઈને આને મારી નાખશે. તો ઈ હોલો ઈ જાળની પાસે બેઠો બેઠો રોવા માંડ્યો. હોલો રોતો હતો અને એવો શોક હતો. સાંભળો જો, આ શ્લોકમાં યમરાજજીએ કીધું છે ઈ હોલો શું બોલતો હતો એની પત્ની પ્રતિ. શું કહે છે?
અહો અકરુણો દેવ સ્ત્રિયા કરુણયા વિભુ કૃપણમ માં અનુશોચંત્યા દીનયા કિં કરિષ્યતિ.
ઈ હોલો કહે છે કે અરે અહો અકરુણો દેવ, આ વિધાતાની વિધિ તો જુઓ, આ વિધાતા કેટલો ક્રૂર થઈ ગયો છે કે મારી પત્ની અસહાય હોવા છતાં એને આવી વિષમ સ્થિતિમાં મૂકી દીધી છે. મારી પત્ની એક તો સ્ત્રી છે, એનામાં શક્તિ નથી, અને ઉપરથી એને આ શિકારીની જાળમાં ફસાવી દીધી, મારા માટે વિલાપ કરી રહી છે. અને આ વિધાતાને એવી શું જરૂર છે? અમારી જેવા સામાન્ય નાના પક્ષીઓને મારી અને વિધાતાને શું મળવાનું છે? એને શું લાભ થશે? અને એ નિર્દય વિધાતા, જો ભગવાનને ગાળ્યું દેવાનું ચાલુ કર્યું, એ નિર્દય વિધાતાએ મારી અર્ધાંગીની, મારું અડધું અંગ હતી, આને જો હવે લઈ જશે તો એ અડધા શરીર વાળો હવે હું શું કરીશ જીવીને. ઘણી વાર લોકો શોક કરતા હોય ને, પણ કળિયુગમાં ક્યારેય આવું મેં જ જોયું કે કોઈની ઘરવાળી મરી ગઈ હોય ને એ આવો શોક કરતો હોય. લાગે બિચારા ખુશ થતા હશે કે માંડ ગઈ. ઠીક છે, આ બધું વિવાદ માટે, વિનોદ માટે. તો આ હોલો કહી રહ્યો છે કે મારી અર્ધાંગીની, મારું અડધું અંગ હતી, અને આ શિકારી મારી પત્નીને નહીં મારા અડધા શરીરને લઈને જઈ રહ્યો છે, અને હવે એ અડધા શરીર વાળો હું હવે જીવીને શું કરીશું, મને એકલા રહેવાથી શું લાભ મળશે? આ કથા છે ને ભક્તો, વાસ્તવમાં આપણી છે. એટલે કેમ? કારણ કે જ્યારે આ સંસારમાં જો જેને પત્ની ન હોય ને એ બહુ શોક કરતા હોય, એમાંય ખાસ કરીને જેના લગ્ન ન થયા હોય ને, એ શોક કરે કે કેમ આપણા મેરેજ કેમ થતા નથી, આપણું ક્યાં અટકે છે, આટલા સુંદર દેખાવી છે આપણે. અને પત્ની આવીને પછી જયારે છોડે તો એ વિલાપ કરતા હોય, અરે વહી ગઈ હવે શું કરશું, હું કામ. એ પત્ની ગઈ છે એટલે શોક નથી કરતા, પણ ઓલી ફ્રી દાસી વહી ગઈ, એને મફતમાં કામ કરવા વાળી જે વસ્તુ હતી એ વહી ગઈ એટલે શોક થાય, હવે શું કરશું. હે, અને એટલે જો પ્રેમ જો પત્નીના પ્રતિ હોય તો પછી વ્યક્તિ પત્નીના ગયા પછી બીજી વાર લગ્ન ન કરે, અને જેટલા જેટલા બીજી વાર કરે છે પત્ની મરી ગયા પછી તો એ સમજી લેવાનું એને પત્ની પ્રતિ પ્રેમ હતો. કારણ કે પ્રેમ હોય તો પછી બીજી વાર શું કામ કરે ભાઈ, કારણ કે એને તો ફ્રી દાસી જોતી છે, મફતમાં ઘરનું કામ થવું જોઈએ. પણ વાસ્તવિકતા એ છે કે સુખ સ્ત્રીમાં નથી, સુખ ધનમાં નથી, કોઈ જગ્યાએ સુખ નથી. સુખ કેવલ પોતાના સ્વરૂપમાં છે. જાણી લીધું કે હું આત્મા છું, એ જીવ સંસારમાં સુખી છે, અને જે વ્યક્તિ આ નથી જાણતો એ હંમેશા માટે દુઃખી રહેવાનો છે. પછી એની પાસે કદાચ પત્ની હોય કે ન હોય, પૈસા હોય કે ન હોય, દુઃખ સંસારમાં એને છે જે આત્માના તત્વને જાણતો નથી. અને આ પક્ષી તે જેમ વિલાપ કરી રહ્યું છે ને, એમ અમુક લોકો બોલતા હોય, અમુક બીમાર થાય ને તો ખાટલામાં પડ્યા પડ્યા કે હવે ભગવાન દોરી ખેંચી લે ને તો હારું લે, હે તો દોરી ખેંચી લે તો કેમ છોકરાને આપોને એક ઝેરનું ઇન્જેક્શન આપેલું હમણાં હરે કૃષ્ણ હરે રામ થઈ જાય એમ મરવું? તો કે ના, એમ નથી મરવું. માની લો કોઈ વ્યક્તિ કે અરે હવે જિંદગી કંટાળી ગયો હાલને કોઝવે નાખી દઉં તાપી ધક્કો મારી દઉં તારે કામ પૂરું થાય, તો કે ના એમ નથી મરવું. તો ધીમે ધીમે, તો કવિ બહુ ઉત્પ્રેક્ષા કરે છે, ધીમે ધીમે તો લગ્ન કરી લ્યો, એકદમ ધીમે ધીમે મરશો, રોજ થોડું 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 થોડું. ઘણા લોકો સંસારમાં કે હવે જિંદગીમાં રસ નથી, બસ હવે દેહ છોડી દેવો, શરીર છોડી દેવું છે. છોડી દેવું હોય તો છોડો ને લ્યો, વાતું કેમ કરો, બોલ બોલ કેમ કરો, છોડી દેવું છોડી દેવું છે. બોલે બધા, વાત બધા કરે પણ કોઈ છોડતું? એમ સ્વજન મર્યા પછી શોક આખું ગામ કરે, તમે વૈયા ગયા હવે અમે શું કરશું, હે શું કરશું, નું પેલા કરતા તેનું ઈ બીજું શું થાય, તમે વૈયા ગયા હવે અમારું શું થાય, કઈ નહીં, તમારું જે હતું એમનામ જ રહેવાનું છે. પણ લોકો જે વિલાપ, અને ઈ આવું તમારે સાંભળવું હોય ને, જો મારી વાત તમને ખોટી લાગતી હોય તો જે કોક વયું જાય ત્યાં તેમ જાજો, અને પછી એના સગા સંબંધી જ્યાં રોતા હોય ત્યાં બેહજો કલાક, પછી તમને ખબર પડશે કે હું કવિ સાચું છે ખોટું છે. તો ખેર આ હોલો આવી રીતે શોક કરી રહ્યો હતો અને કહે છે કે મારા જે બચ્ચાઓ છે માતા વગર ઈ શું કરશે, હે એની માં વહી ગઈ, હવે ઈ બાળકો એકલા રહી ગયા છે, અને હું તો પિતા છું, હું તો એનું પાલન નહીં કરી શકું, પણ આનું પાલન હું કઈ રીતે. હવે આવી રીતે બોલતો તો એમાં ઝાડ પાછળ શિકારી આવ્યો, બાણ ખેંચ્યું ને માર્યું ને હોલો મરી ગયો, ઓલી હોલી જીવતી. આ દશા મારીને તમારી છે ભક્તો. આપણે સંસારમાં બીજા હાટું શોક કરતા હોય, ઓલો આમ વયો ગયો, ઓલાનું આમ થયું, પણ ત્યાં સુધીમાં ધ્યાન રાખો કે કાળ આપણને ન પકડી લે. હે આ યમરાજજીના કહેવાનું આ કથાનું તાત્પર્ય એ હતું કે સંસારમાં એવું નથી કે ઓલો મર્યો છે ઈદ ગયો છે, અરે ઈ હજી સ્મશાન ન પહોંચે ને ઈ પેલા આપણે શરીર છોડવું પડે. એટલે બીજાના શોક કરવામાં ટાઈમ પાસ ન કરો, પોતાને કેવી રીતે બચવું એનું ધ્યાન રાખો. હવે આ હોલો જે હતો એ હોલીને બચાવવાના પ્લાનમાં હતો, હોલી જીવતી હતી જાળમાં, હોલો મરી ગયો. કાળ ક્યારે કોને પકડી લે છે એનું કઈ નક્કી છે નહીં, હેને. એટલા માટે જ આચાર્યો લખે છે એમના ભજનોમાં કે આ મનુષ્ય જીવન કેવું છે, હેને. તો કહે છે કે જેમ ઝાકળનું એક બિંદુ, હેને, જ્યારે કમળનું ફૂલ તમે જોયું છે, કમળના પાંદડા ઉપર જ્યારે એ ઝાકળનું એક બિંદુ પડેલું એવું હોય અને સવારમાં સૂર્યનો પ્રકાશ એની ઉપર પડતો હોય અને એ સમયે કોઈ વ્યક્તિ એ બિંદુના દર્શન કરે તો એને લાગે કે કમળની ઉપર સાચું મોતી ચમકી રહ્યું છે. પણ તમે જોતા હોય અને હવાનો એક નાનો એવો સપાટો એ પાંદ ઉપરથી મોતીને નીચે ફેંકી દે, મોતી છીનવાઈ જાય છે. એટલા માટે આ માયારૂપી કાળનો સપાટો, એક નાનો એવો માયાનો પડકાર વ્યક્તિને આ સંસારથી વિમુખ કરી દે છે. એટલા માટે આચાર્યો આવા જે બધી શિક્ષાઓ છે, સિદ્ધાંતો છે, એને એક ભજનના રૂપમાં વણી રહ્યા છે અને આપણું કર્તવ્ય છે કે એનું આસ્વાદન કરવું.
ઝાકળના પાણી જેવી જિંદગી હો રામ, ઝાકળના પાણી જેવી જિંદગી હો રામ, ઝાકળના પાણી જેવી જિંદગી હો રામ,
ઝાકળના પાણી જેવી જિંદગી હો રામ,
ઓચિંતી ઓડી જાય જો, ઝાકળના પાણી જેવી જિંદગી હો રામ,
ઝાકળના પાણી જેવી જિંદગી હો રામ.
કવિ લખે છે કે આ જીવન કેવું છે, જેમી હવાના સ્પર્શથી એ બિંદુ જેમ એ કમળના પાંદ ઉપરથી નીચે પડી જાય, એમ કાળનો એક નાનો એવો સપાટો વ્યક્તિને એક શરીરમાંથી બીજા શરીરમાં નાખી દે છે. અને ઓચિંતુ આની કોઈ ડેટ ફિક્સ છે નહીં, કે કોની ઉપર ક્યારે કાળનો પ્રભાવ ચાલવાનો છે આની કોઈ ડેટ નથી. અચાનક
જીવન જગત માં થોડું જાણજો રામ,
જીવન જગત માં થોડું જાણજો રામ,
સૂરજ ઉગે ને રોજ હાથ મેં હો રામ,
સૂરજ ઉગે ને રોજ હાથ મેં હો રામ,
જિંદગી ના દિવસો ઓછા થાય જો ના પાણી જેવી જિંદગી હો રામ,
ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ.
કે છે જીવન જગતમાં આજે જીવન મળ્યું છે અને જીવનનો જે કઈ 50-60 વર્ષનો આપણો જે સંસાર છે, તો થોડી દ્રષ્ટિ કરજો જીવન જગતમાં કે સૂર્ય રોજ ઉગે છે, રોજ હાથમે છે. આ પ્રકૃતિની અંદર રહેલી જેટલી વસ્તુઓ છે ભક્તો, એ બધી વસ્તુ મને તમને ઉપદેશ આપે છે. શું કહે છે કે સૂર્ય જેમ રોજ ઉગે છે અને રોજ હાથમે છે, એ સૂર્ય મારા તમારા જીવનમાંથી રોજ 24 કલાક ને કાપી રહ્યો છે ભક્તો. આની બાજુ થોડું ધ્યાન આપવું જોઈએ, કારણ કે જિંદગીના દિવસો ઓછા થાય છે. એ સૂર્ય રોજ ઉગે છે આપણા જીવનના દિવસોને માઇનસ કરવા માટે. હે, આજે સૂર્યાસ્ત થયો, કાલે સવારે સૂર્ય ઉગશે, મારા તમારા જીવનમાંથી એક દિવસ ઓછો.
આમ એક દિન ઓચિંતો એવો આવશે હો રામ,
એક દિન ઓચિંતો એવો આવશે હો રામ,
જાણી ભજો સીતારામ ને હો રામ,
એવું જાણી ભજો સીતારામ ને હો રામ,
સાંભળો કરો સતસંગની વાત જો, ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ,
ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ.
એક દિવસ ઓચિંતો એવો આવશે અને એ દિવસે આપણે શરીર છોડવાનું છે. તો કહે છે કે સત્સંગની કઈક વાત કરું છું. આ કવિ લખી રહ્યા છે કે ભગવાન સીતારામને રાધા કૃષ્ણના ભજનની કઈક વાત, કઈક કળા તમને શીખવાડું છું ભક્તો. આમાં થોડું ધ્યાન આપો. આ કવિ કહી રહ્યા છે,
આવા અવળા સંસારિયામાં જીવવું હો રામ,
અવળા સંસારિયામાં જીવવું હો રામ,
આવા અવળા સંસારિયામાં જીવવું હો રામ,
અવળા સંસારિયામાં જીવવું હો રામ,
પંચન વરણીયાવળીઓ રામ,
કંચન વરણી મળી કાયારલો,
એને અવધ શ્રી મુક્તિ ચાલ્યા જાય જો, ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ,
ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ.
કાળે જાવ મારે એકલા હો રામ,
અંત કાળે જાવ મારે એકલા હો રામ,
પડ્યા રહેશે દરબાર એકલા હો રામ,
પડ્યા રહેશે
ચરે છે તારા કામ જો ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ
ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ
આમાં એક એક બહુ સુંદર સમજવા જેવી પંક્તિ છે ભક્તો કહે છે કે અધવજ રહેશે બહુ આયોજન કર્યા હોય અને બહુ પ્લાન માર્યા હોય અહીંયા બિલ્ડિંગ બનાવશું અહીંયા સાઇટ બનાવશું ઓલું કરશું આ કરશું હે ને અને પછી વિચાર કરે કે આપણે આટલા બધા પ્રોજેક્ટો કર્યા હવે એકાદ બે પાંચ કરોડની ઓફિસ બનાવી કે લોકો આવે તો જરા આપણી પર્સનાલિટી પડે અને એવું બની શકે ભક્તો કે ઓફિસનું ફર્નિચર ચાલુ હોય અને એ જ લાકડામાં શરીર વયું જાય પછી ઓફિસો બને બધું થાય પણ બેસવા વાળો એમાં રહે આ છે ઝાકળ નું બિંદુ અને આ બિંદુ બહુ મહત્વપૂર્ણ છે ભક્તો અને આ બિંદુ જો જીવનમાં સમજાય જાય હે ને એ દુખી નથી થતા એટલા માટે કહે છે
ખાલી કરીને સવે ખોળ્યો રામ
ખાલી કરીને સવે ખોળ્યો રામ
હંસ ચાલ્યો મેલીને પાંજરો રામ
હંસ ચાલ્યો મેલીને પાંજરો રામ
ખાલી પડ્યા છે જોગને ખંડેર જો ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ
ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ
કવિ કહે છે કે આત્મા જયારે શરીર માંથી નીકળે પછી એ ખોખું વધે ખાલી પાછળ જેવી રીતે પાંજરામાં પૂરેલું એક પક્ષી પાંજરાને છોડીને નીકળી જાય એમ કેવળ શરીર રહે અને એ ખંડેર ખાલી રહે અને એ શરીરને પછી સગા સંબંધીઓ હોય એ એની વિધિ પતાવે પછી એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ તો મહેમાન થઈને રહેવું જોઈએ આપણે કોકના ઘરે મહેમાન થઈને ગયા હોય શું કરવી આપણને ખબર હોય કે આ ઘરે આપણે કાયમ રહેવાનું નથી એમાં શરીર માં હંમેશા માટે ટકવાનું નથી આ ખ્યાલ હોવો જોઈએ કે આ શરીરમાં હું મહેમાન છું એટલે કહે છે
કાયમ રહેવું નથી આ લોકમાં હો રામ
કાયમ રહેવું નથી આ લોકમાં હો રામ
ભાતુ ભરી લ્યો પુણ્ય નામ નો હો રામ
ભાતુ
લેજો સારા ભલા કામ જો ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ
ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ
કે છે કાયમ અહીંયા રહેવું નથી અને એટલા માટે તમે સારા કર્મનું ભાથું ભરી લ્યો આ ભાથું એટલે હું ખબર તમને આપણા ગુજરાતમાં ખેડૂતો સવારમાં વહેલા કામે વયા જાય અને ખેડૂતો જયારે કામે વયા જાય પછી પાછળથી એના ખાવા પીવાનો જે સામાન આપણે ખેતર મોકલાવી ને એને ભાત કહેવામાં આવે હે ને ભાતું તો કહે છે કે આપણે તે જવાનું છે યાત્રામાં આ શરીરમાંથી આત્મા નીકળી અને જે યાત્રા કરવાનો છે તો એ યાત્રામાં તે ભાતું હારે જોઈએ પણ કહ્યું સારા કર્મનું ભક્તિરૂપી કર્મ જો હોય તો એ મળે અને નહીતર આપણે જે અહીંયા કર્યા હોય ઈ મળે એટલા માટે અંતિમ પંક્તિમાં કવિ કહે છે
તમે પ્રભુની સંગાથે બાંધો પ્રીતડી હો રામ
પ્રભુ સંગાથે બાંધો પ્રીતડી હો રામ
તમે પ્રભુ સંગાથે બાંધો પ્રીતડી હો રામ
પ્રભુ સંગાથે બાંધો પ્રીતડી હો રામ
તારા આત્માનું થાશે કલ્યાણ જો ઝાકળ ના પાણી જેવી જિંદગી હો રામ
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 બહુ સુંદર
આપણા અભણ કવિઓ આ વાતને કીર્તનના રૂપમાં ગાઈ ગયા છે, પણ આપણે ગાયું બહુ, હેને બહુ ગાયું, બહુ ગાયું અને સાંભળ્યું. સાંજે સાંભળવા બેઠા હોય, હવાર પડી જાય ડાયરાઓમાં, હેને આવા ભજનો સાંભળીને, અને ઘરે જાય પણ જો કાંઈ અંદર ઉતર્યું હોય તો, હેને બહુ ડાયરા કર્યા, બહુ ભજનો સાંભળ્યા, પણ કાંઈ ઉતર્યું નહીં જીવનમાં. વાસ્તવિકતા આવા સંતો આપણને બતાવે છે ભક્તો. અને બહુ સુંદર વાત, એક આ ભજનનો હૃદય હતું કે આ સંસારમાં મહેમાન થઈને રહેવું જોઈએ, તો કોઈ વસ્તુ પ્રતિ આસક્તિ ન લાગે, અને જો એમ માન્યું કે મારું છે એટલે જ છોડવામાં તકલીફ થાય છે ભક્તો. કારણ કે હતું નહીં આપણું, પણ માની લીધું નહીં આ મારું છે, મહેમાન થઈને રહેવું જોઈએ. અને આપણી વચ્ચે અતિથિ મહેમાન ઉપસ્થિત છે, તો આવો એમનું સ્વાગત મહામંત્ર દ્વારા કરીએ.
હરે કૃષ્ણા 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે.
તો આવી રીતે યમરાજજી એ સુયજ્ઞની પત્નીઓને ઉપદેશ આપી રહ્યા છે, અને અંતિમ આ કથાને પૂર્ણ કરી, અને હવે જેમ એ પ્રસંગમાં આવ્યા હતા એમ પ્રસંગમાંથી રિવર્સ ચાલો. યમરાજ અને સુયજ્ઞની પત્નીઓનો સંવાદ પૂરો થયો. હિરણ્યકશિપુ આ પ્રસંગના સારમાં પોતાના સંબંધીઓને કહે છે કે માતા, આ રીતે એ સુયજ્ઞની પત્નીઓનો શોક દૂર થઈ ગયો. એણે પોતાના પતિના શરીરને અગ્નિ સંસ્કાર માટે જવા દીધો, એનો દાહ સંસ્કાર કર્યો, અને એને ખબર પડી કે જીવનમાં કોઈ વસ્તુ નિત્ય નથી, એટલા માટે શોક કરવાની જરૂર નથી. અને આવી રીતે હિરણ્યકશિપુએ સમજાવ્યું કે મારા ભાઈ હિરણાક્ષનો વધ થયો છે, એટલા માટે તમે મારા સંબંધીઓ છો, મારા પરિવાર છો, તમારે શોક ન કરવો જોઈએ. અને હિરણ્યકશિપુનું આ પ્રવચન સાંભળી એની માતા દીતી, એ હિરણાક્ષની પત્ની ઋષાભાનુ અને એના જે નવ પુત્ર હતા એ બધાએ પોતાનો શોક છોડી દીધો અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા. એને ખબર પડી ગઈ કે સંસારમાં મૃત વ્યક્તિની પાછળ શોક કરવો યોગ્ય નથી. અને પોતાના પરિવારને જ્યારે સમજાવી દીધું ત્યારે હિરણ્યકશિપુએ એક બીજો નિર્ણય કર્યો. શ્રી નારદ મુનિ કહી રહ્યા છે એમના નિર્ણયને.
શ્રી નારદ ઉવાચ, હિરણ્યકશિપો રાજન અજેયમ અજરામરમ આત્માનં પ્રતિદ્વંદ્વમ એકરાજમ વ્યધીત્સત.
નારદ મુનિ રાજસુઈ સભામાં યુધિષ્ઠિર મહારાજને કહી રહ્યા છે કે હિરણ્યકશિપુએ પોતાના પરિવારને સમજાવી અને એક નિર્ણય લીધો. શું નિર્ણય લીધો? કે મારે આ સંસારમાં અજય બનવું છે. જય શબ્દનો અર્થ થાય છે વિજયી થવું, અને અજયનો અર્થ છે કે ક્યારેય કોઈ જીતી ન શકે. અજય એને કહેવાય કે જેને સંસારમાં ક્યારેય કોઈ નથી હરાવ્યો, એવો અજય વ્યક્તિ બનવું છે. અને બીજું કહે છે અજર, હે જર શબ્દનો અર્થ છે જરાવસ્થા, વૃદ્ધાવસ્થા. હિરણ્યકશિપુએ વિચાર્યું કે વિષ્ણુને જો મારવો હોય તો સૌથી પહેલા અજય બનવું પડશે, આ સંસારમાં કોઈનાથી હારું નહીં એવો બનવું પડશે. અને બીજું કહે છે અજર, અજરનો અર્થ છે, જો વ્યવહારિક ભાષામાં ક્યારેક ક્યારેક લોકો બોલે છે કે તું થોડો અજર અમર છો, તો અજરનો અર્થ શું છે? જર માને જરાવસ્થા અને અ માને નહીં, અર્થાત હિરણ્યકશિપુએ એવો નિશ્ચય કર્યો કે મારે ક્યારેય વૃદ્ધ નથી થવું, ગઢું નથી થવું. ત્રીજું કહે છે અમર, મર શબ્દનો અર્થ છે મૃત્યુ, અને અમરનો અર્થાત છે કે જે ક્યારેય મરે નહીં. અપ્રતિદ્વંદ્વમ, મારો કોઈ શત્રુ ન હોવો જોઈએ, કોઈ વ્યક્તિ સંસારમાં એવો ન હોવો જોઈએ કે જે કહે કે મારે હિરણ્યકશિપુ સાથે યુદ્ધ કરવું છે, આવો કોઈ ન હોવો જોઈએ. અને એક રાજ, પાતાળ લોકથી લઈ અને બ્રહ્મલોક સુધી એક છત્ર રાજ્ય. આની ડિમાન્ડ જોવો તમે, અને એક એક પૃથ્વીનો જ જોતી, પાતાળથી લઈ અને બ્રહ્મલોક સુધી, કારણ કે એને એટલું જ ખબર હતી કે આટલું બ્રહ્માંડ, આટલી દુનિયા છે. હિરણ્યકશિપુ આટલું જ જાણતો, એની નથી ખબર કે અનંત કોટી બ્રહ્માંડ છે.
એને ખબર નહોતી, એને છતાં એને નિર્ણય લીધો કે આ પાંચ વસ્તુ મને મળવી જોઈએ. શું? અજય, અજર, અમર, અપ્રતિદ્વંદ્વ અને એક રાજ. અને આ પાંચ વસ્તુની ઈચ્છા જે સંસારમાં રાખે ને ભક્તો, એ વાસ્તવમાં મૂર્ખ વ્યક્તિ છે. માની લો કોઈ વ્યક્તિ એમ વિચાર કરે કે હું એક છત્ર રાજા બનું, પણ વળી પાછો કોઈક રાજા આવશે, હરાવશે, એને સિંહાસન બદલવું પડે છે. આ સંસારનો નિયમ છે કે એકથી એક ચડિયાતા લોકો અહીંયા આવે છે. કોઈ વ્યક્તિ આ પાંચ વસ્તુમાં સ્થિત રહી શકતો નથી. એટલા માટે કે છે કે આપણે મૃત્યુ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ, કારણ કે મૃત્યુ આ જગતનું સનાતન સત્ય છે. આ પાંચ વસ્તુ કદાચ કોઈની પાસે હોય, છતાં એ વ્યક્તિનું મૃત્યુ થવાનું છે. એક છત્ર રાજા હોય, એનામાં વૃદ્ધાવસ્થા ન હોય, કે આ પાંચેય વસ્તુ કદાચ એક વ્યક્તિમાં સંભવ નથી આ પૃથ્વી ઉપર, અને છતાં માની લો આવી જાય તો એ વ્યક્તિ મૃત્યુથી ક્યારેય બચવાનો નથી. કારણ કે આ પાંચેય વસ્તુ હિરણ્યકશિપુ પાસે હતી અને છતાં એને મરવું પડ્યું. તો બતાવો, આપણી પાસે આમાંથી એકય નથી લગભગ. હે, આપણે એક છત્ર આપણા ઘરના રાજા નથી. બોલો, ન્યાય ઘરવાળા કે એમ કરવું પડે. બહાર ભલે ઓફિસમાં હજાર કારીગરને સંભાળતા હોય, પણ ઘરે આવે એટલે તમે કયો એમ જ નિયમ. તો ખેર, નારદજી કહી રહ્યા છે કે એને જયારે આવો નિશ્ચય કર્યો તો મંદરાચલ પર્વતની ઘાટીમાં જઈ એને તપસ્યા ચાલુ કરી. પણ કહે છે કથમ ભૂતમ તપ, કેવી તપસ્યા હતી? તો કહે છે પરમ દારૂણ એવી તપસ્યા હિરણ્યકશિપુએ કરી, ન ભૂતો ન ભવિષ્યતિ. આવી તપસ્યા પહેલાય કોઈએ નહોતી કરી અને નથી આજના સમયમાં કોઈ કરી શકવાનો, એવી મહાભયંકર તપસ્યા. અને એનું વર્ણન કરતા નારદજી કહે છે ઉદ્વ બાહુ, હાથ ઊંચા રાખીને, હાથ આકાશ બાજુ હતા ઉપર, હેને. અહીંયા હું ક્યારેક ક્યારેક મહામંત્ર બોલાવું છું, હાથ ઉપર કરે છે બધા, પણ આમાં ઘણાને ખબર નહીં હોય કે હાથ ઉપર હું કામ કરે છે. પ્રસંગ આવ્યો છે એટલે તમને બે મિનિટ કહું. આ ગૌડીય પરંપરામાં હાથ ઉપર કરવાની વિધિ એટલે છે, માની લો કોઈ કોઈ ચોર ભાગતો હોય અને પોલીસવાળા ગન કાઢીને કે હેન્ડ્સ અપ, એટલે ઓલો ઉભો રહી જાય, અને એ હાથ ઉપર કરીને ઉભો રહી જાય, પછી પોલીસવાળા ગોળી ન મારે, એ ખાલી બંદૂક આમ દેખાડેલી રાખે, ગોળી મારે નહીં. શું કામ? એ સમજી લે આ આપણને શરણાગત થઈ ગયો. હાથ ઉપર મતલબ શરણાગતિ. એમ કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લઈ અને જ્યારે હાથ ઉપર કરે ત્યારે જીવ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ આ સંસારમાં ડૂબી રહ્યો છું, હાથ ઉપર કરું છું, હવે પકડી લેજે. એટલે ભગવાન ગરુડ ઉપર આવે અને હાથ પકડીને ખેંચીને લઈ જાય. હરે કૃષ્ણા 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 હરે હરે,
હરે રામ 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 હરે.
અને જે હાથ ઉપર નથી કરતા ને એના જ્યાં રહેવું છે, તો જ ન કરતા હોય, નહીતર હું વાંધો છું. હાથ ઉપર કરવાનો અર્થ છે શરણાગતિ, એને શરણાગત રહેવું છે. તો હિરણ્યકશિપુ ઉદ્ધવ બાહુ, હાથ ઉપર હતા, અને નભો દ્રષ્ટિ. મન લાગે આ હિરણ્યકશિપુ કોઈ દી હેઠે જોતો જ નહીં હોય. જો પહેલા સભામાં પ્રવચન કરતો હતો તોય ઉપર જોઈને પ્રવચન કરતો, અને અત્યારે તે તપ કરી રહ્યો તોય નભો દ્રષ્ટિ ઉપર જોઈને. ખેર, અને હવેની જે સ્થિતિ છે અદ્ભુત. પાદા અંગુષ્ઠ આશ્રિત, પગના અંગૂઠામાં, એ અંગૂઠા ઉપર નહીં, અંગૂઠાના નખ ઉપર ઉભો રહીને તપસ્યા કરતો હતો. હમણાં એ કોઈને ઉભા કરવી, જરાક નખ ઉપર ઉભા રહીને દેખાડો તો ધડામ દે નીચે પડે. અને આ હિરણ્યકશિપુ નખ પગના અંગૂઠાના અગ્રભાગ ઉપર ઉભો લઈ અને તપસ્યા. હવે વિચાર કરો, આવી તપસ્યા આજના લોકો મનમાં વિચારી કરી શકે? વિચાર કરવો એ બહુ કઠિન છે ભક્તો. અને અવનિ પૃથ્વી ઉપર ઉભો હતો અને ખૂબ તપસ્યા કરી. ખૂબ તપસ્યા કરવાના કારણે એના માથાના જે વાળ હતા, એ વરસાદ પડવાથી, કંઈક ધૂળ લાગવાથી એ વાળની જટા બની ગઈ, અને તપસ્યાના કારણે એનું તેજ વધતું ગયું. પ્રલયકાલીન સૂર્ય જેવું તેજ હતું એનામાં. તમે જાણો છો પ્રલયકાલીન સૂર્ય કેવો હોય? આ સંસારનો જ્યારે પ્રલય થાય ત્યારે, અત્યારે જે એક સૂર્ય આકાશમાં છે એવા 1000 સૂર્ય પ્રગટ થાય. ને વિચાર કરો, એક સૂર્યની 40 ડિગ્રી ટેમ્પરેચર જયારે જાય તો આપણે એર કન્ડિશનમાં વ્યાજ આવી છે ને, બહાર નીકળાય એવું નથી. 1000 સૂર્ય અને એની ફૂલ સ્પીડમાં તપતા હોય છે. પદ્મપુરાણ કહે છે ફૂલ સ્પીડમાં તપતા હોય, ઉપરથી એની ગરમી અને નીચેના લોકમાંથી પાતાળ લોકથી ભગવાનનો એક અવતાર ભગવાન શંકરસણ એના મુખમાંથી નીકળતી અગ્નિ અને એ બે અગ્નિઓની વચ્ચે આ 14 લોક જે છે એ સ્વાહા થઈ જાય છે. આ છે પ્રલય. અને એવી એવું તેજ કોનામાં હતું? આ હિરણ્યકશિપુમાં. કારણ કે પ્રલય કાળમાં સૂર્ય 100 ગણો તપે છે. અને આવી રીતે પણ એક પ્રશ્ન થાય કે હિરણ્યકશિપુમાં આટલું તેજ આવ્યું ક્યાંથી? હિરણ્યકશિપુમાં તેજ આવ્યું છે તપસ્યા કરતા કરતા. અને આવું તપ એને કેટલો સમય કર્યું? એક દિવસ, બે દિવસ, એક વર્ષ નહીં, દેવતાઓના 100 વર્ષ સુધી. દેવતાઓના 100 વર્ષ કેટલા થાય જાણો છો? આપણું અહીંયા 365 દિવસ જાય ત્યારે સ્વર્ગ લોકના 24 કલાક થાય. સમયની સાપેક્ષતા આઈન્સ્ટાઈનને જે ભણ્યા છે એ લોકો આ સમજી શકે છે કે પૃથ્વીની કમ્પેરમાં સ્વર્ગની અંદર સમયની જે સાપેક્ષતા છે એ છે કે અહીંયાના 365 દિવસ અને સ્વર્ગ લોકમાં 24 કલાક. આવા એ દેવતાઓના 100 વર્ષ સુધી આ હિરણ્યકશિપુએ તપસ્યા કરી. વિચાર કરો, 100 વર્ષ આટલી કઠોર તપસ્યાથી એને તેજ કેમ ન વધે ભક્ત? ત્યારે 100 વર્ષ પછી એક ઘટના બની કે તપસ્યા કરતો તો ઉભો ઉભો તો એની માથામાંથી અગ્નિ પ્રકટ થઈ. અને એવી અગ્નિ પ્રકટ થઈ, એ એટલી ભયંકર અગ્નિ હતી કે એની જે જ્વાળાઓ છે એ કરોડો માઇલ સુધી જતી હતી. પૃથ્વી ઉપર ઉભો ઉભો તપસ્યા કરે છે અને એના માથા ઉપરથી નીકળવા વાળી અગ્નિની જ્વાળાઓ છેક સ્વર્ગ લોકને દજાડતી હતી. વાત આપણા મનમાં કદાચ નહીં બેસે, કારણ કે ગમે એમ તો કળિયુગના માઇન્ડ છે ને. અને આ ભાગવત શ્રદ્ધાનો વિષય છે ભક્તો. શ્રદ્ધા હોય તો, અને આમાં તે આપણે કળિયુગના આંકડાઓ જોયા છે એટલે ભાગવતના આંકડા તો અમથાય મનમાં ન બેહે. પણ સુખદેવ ગોસ્વામીને ગપ મારવાની આદત નહોતી અને સામે બેઠા હતા એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, આખી પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ મહારાજ પરીક્ષિત આને શ્રવણ કરી રહ્યા છે. અને એ બે કઈ ગપ્પા મારવા ગંગાના તટે નહોતા બેઠા હે ને, કે હાલો ને આપણે બે વાતો કરવી, આમે હાથ દી છે ને ક્યાં ટાઈમ પાસ કરવો. તો એ હિરણ્યકશિપુની જ્વાળાઓ છેક સ્વર્ગલોકને દજાડતી હતી. નદી અને સમુદ્રના પાણીઓ મીંડા ખોળવા, ગરમ થઈ ગયા પાણીઓ. પૃથ્વી અને અન્ય દ્વીપની અંદર ભૂકંપ પડ્યા થવા, ગ્રહો અને તારાઓ પડવા માંડ્યા. અને એ સમયે બધા દેવતાઓને લાગ્યું કે હવે જો સ્વર્ગમાં રહેશું હે ને, હવે ભાગવું પડશે. બધા સ્વર્ગ છોડીને ભાગ્યા અને બ્રહ્માજીની શરણમાં ગયા. બ્રહ્માજીની શરણમાં જઈને પ્રાર્થના કરી, બ્રહ્માજી આમાંથી બચાવો હે ને. બ્રહ્માજી કે અહીંયા હું કેમ આવ્યા છો? તો એ કે પણ અમારા સ્વર્ગમાં રહેવાતું નથી, ગરમી એટલી લાગે છે. કોની ગરમી છે? બોલો, તમારો ભક્ત ઓમ બ્રહ્માહી નમઃ બ્રહ્માહી નમઃ કરે છે ને એના માથામાં જ નીકળે છે અને એનો એટલો તાપ લાગે છે, સ્વર્ગમાં રહેવાતું નથી. ભાગીને બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીને કીધું કે તમે આમાંથી મુક્ત કરો. કેમ? કારણ કે આ બ્રહ્માંડનો કંટ્રોલ તમે કરો છો. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આનું શું કરવું હવે, કારણ કે જોયું કે એક બાજુ આની તપસ્યા દ્રઢ થઈ રહી છે, આ બાજુ સૃષ્ટિનો વિનાશ થવા જઈ રહ્યો છે. તો બ્રહ્માજીએ કીધું કે આ હિરણ્યકશિપુ તપસ્યા શું કામ કરે છે? તો દેવતાઓએ કીધું કે અમે એવું સાંભળ્યું છે કે એને બ્રહ્મા બનવું છે. જો દેવતાઓ નીતિનો ઉપયોગ કરે છે, સમજે. માનો કોઈ મોટા માણસ પાસે તમે જાઓ અને એને તમે એવું બતાવો કે તમારું સ્થાન ખતરામાં છે, એ વ્યક્તિ તરત મતલબ કઈક હલચલ તો કરશે કે નહીં? તો બ્રહ્માજીને જઈને કીધું તમારું સ્થાન ખતરામાં છે કારણ કે એને તે બ્રહ્મા બનવું છે. તો બ્રહ્માજીએ પૂછ્યું કે એને કેમ ખબર, એને કેમ ખબર પડે કે બ્રહ્મા કઈ રીતે બનાય? તો એ કે દેવતાઓ કે એને કોકની પાસેથી શીખી લીધું છે કે જો બ્રહ્મા બનવું હોય તો ઘોર તપસ્યા કરવી પડે, કારણ કે તમે પહેલા તપસ્યા કરી હતી એટલે ભગવાને તમને બ્રહ્મા બનાવ્યા. તો હિરણ્યકશિપુને આ વાત ખબર પડી ગઈ છે એટલે દેવતાઓને એમ થયું જો આવું કહેશું ને તો બ્રહ્માજી પદની લાલચમાં કદાચ આપણે હેલ્પ કરી દે. તો બ્રહ્માજીએ કીધું કે અચ્છા, મારું પદ ખતરામાં છે, કાંઈ વાંધો નહીં, આમાં હું બ્રહ્મા બનીને આના આ જગતનો વહીવટ કરીને થાક્યો છું, ભલે એ બ્રહ્મા બનતો. એટલે નીતિ ઊંધી પડી દેવતાઓને. બ્રહ્માજીએ હામે ઠપકાર્યું કે ભલે ને બ્રહ્મા બને, એમાં વાંધો શું છે? હું તો હવે કેટલા વર્ણાદિ કાળથી બ્રહ્મા બનીને બેઠો છું અહીંયા, મને ભજન કરવા દો, આપણે આ વહીવટ નથી કરવો, ભલે એ કરે વાંધો નહીં. દેવતાઓ કે વહીવટ કરે એમાં અમને વાંધો નથી, પણ એને એવો નિર્ણય લીધો છે કે આ વિષ્ણુએ જેટલા જેટલા નિયમ બનાવ્યા છે એ બધા નિયમને ઊંધા કરવાના છે. કેવા ઊંધા જાણો? સૂર્ય ઈ કે પૂર્વમાંથી ઉગવો જોઈએ. કોને નક્કી કર્યું? વિષ્ણુએ. હિરણ્યકશિપુ કે હું બ્રહ્મા બન્યા પછી સૂર્યને પશ્ચિમમાંથી ઉગાડી, અને એને ઉગાડ્યો. આ લોકો કે ને સૂર્ય પશ્ચિમમાં ન ઉગે. આ તપસ્યા પછી હિરણ્યકશિપુએ હું ફેરફાર કર્યા પ્રકૃતિમાં એ સુખદેવ ગોસ્વામી ગણાવશે. પશ્ચિમમાંથી સૂર્યને ઉગાડ્યો. બોલો બ્રહ્માજી, આને આને જો તમે નહીં રોકો તો જો તમારે ખતરામાં પડવું હોય તો અમારે ક્યાં વાંધો છે? તો બધા હારે સજા ભોગવવાના છે. હે, પણ આની કઠોર તપસ્યા છે, એટલા માટે તમે ગમે એ કરો પણ આને અટકાવો. અને બ્રહ્માજીને એક અંતિમ વાત કરી દેવતાઓએ, બહુ સમજવા જેવી વાત છે ભક્તો. એટલે બ્રહ્માજી તૈયાર થયા દેવતાઓને બચાવવા માટે. અને શું કીધું દેવતાઓએ? કે બ્રહ્માજી, તમને આ જે પદ મળ્યું છે બ્રહ્માના પદ ઉપર બેસવાનું, એ પદ તમને મળ્યું છે ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરવા માટે. તો તમારું કર્તવ્ય, અને આ હિરણ્યકશિપુ અસુર છે, અને અસુરો તો ગાયને કાપીને ખાય છે, તો શું તમને ગાયની દયા નથી આવતી? ભાગવત સાબિત કરે છે કે આ સમાજની અંદર જે લોકો લીડર થઈને બેઠા છે, જે લોકો નેતા થઈને બેઠા છે, એ નેતાઓને એટલી ભાન હોવી જોઈએ કે એને નેતા આ સમાજની અંદર દિનહીન લોકોની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યા છે. ગાયોની રક્ષા કરવા માટે એને નેતાનું પદ મળ્યું છે. પણ દુર્ભાગ્ય છે કે જે ભારત વર્ષની અંદર વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ જે ગાયની પાછળ શ્રીપાદ જીવ ગોસ્વામી લખે છે કે ચપ્પલ પહેર્યા વગર વૃંદાવનમાં ફરતા હતા, અને એ જ ગાયોને કાપવાના આજની સરકાર લાયસન્સ આપી રહી છે ભક્તો. અને એવા નેતાઓને કોણ બેસાડે છે? આપણી આ મૂર્ખ જનતા એને ચોઇસ કરે છે. મારું કામ કરશે એટલે એને બેસાડો. ભારત આઝાદ થયો એક કતલખાનું ભારતમાં નહીં, અને ઈ આઝાદી 1947 થી લઈ આજની 2013 ની સાલ 3539 કતલખાનાઓ ભારતની અંદર ચાલે છે. અને તમને ન ખબર હોય તો કહી દઉં, હમણાં અઠવાડિયા પહેલા જ આ ભારત ગાયના માંસને એક્સપોર્ટ કરવામાં નંબર 1 બન્યું. બાકી ભારતનો પહેલો નંબર ક્યાંય નથી. આ છે આજનું ભારત. જે નેતાઓને ગાયોની રક્ષા કરવી જોઈએ, નેતાઓ કાપી રહ્યા છે ગાયો. અને આ જ વાસ્તવમાં એ લોકોનું દુર્ભાગ્ય છે કે આતંકવાદીઓ આવી અને સંસદમાં ઘૂસીને ગોળી મારે છે. મને તેવું લાગે છે કે આ ગાયોને મારે છે ને એટલે ભગવાન જ આ વ્યવસ્થા કરે છે કે આ લોકોને મારો. ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ સરકારથી જ આ જનતાને દુઃખ સહન કરવું પડે છે. આ ભાગવત પ્રમાણ છે. જુઓ, દેવતાઓ બ્રહ્માજીને કહે છે તમને આ પદ મળ્યું છે ગાય અને બ્રાહ્મણની રક્ષા કરવા માટે. આ ગાયો કપાશે આ પૃથ્વી લોક ઉપર, શું તમે જોઈ શકશો? આજના લીડરોને, આજના નેતાઓને આ સમજવા જેવી વાત છે. ખેર, બ્રહ્માજીએ એ સમયે જોયું, શિલ પ્રભુપાદજી લખી રહ્યા છે આના તાત્પર્યમાં કે આજના વર્તમાન યુગમાં બ્રહ્માજીનો પ્રભાવ ઘટી ગયો છે. અને જે બ્રહ્માજીના પ્રતિનિધિઓ, રાજાઓ, શાસકો છે એનું સ્થાન આવા અસુરોએ, રાક્ષસોએ લઈ લીધું છે. વ્હાઈટ કપડા અને ખાદીના કપડા પહેરીને સંસદમાં બેસે છે, પણ અંદરથી તો અસુર છે. અને કળિયુગનો આ સ્વભાવ છે. કારણ કે કળિયુગ જયારે આવ્યો પ્રથમ વખતે, ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે એનો વેશ રાજા જેવો હતો, પણ અંદરથી તો એ અસુર હતો. એમ આજના નેતા હોય તે એવા જ છે, બહારથી સોફેસ્ટિકેટેડ લાગે, ઉજળા કપડા પહેરે, પણ અંદરથી એટલા કાળા છે, એટલા કાળા છે. અરે, બીજી બધી વાત છોડો, કમસે કમ ગાયને નથી બચાવી શકતા. તો બ્રહ્માજી એની વાત સાંભળી, આ વિજ્ઞાપન એને સાંભળ્યું અને કીધું કે હે રાજન, દેવતાઓ દ્વારા જ્યારે બ્રહ્માજીને આ રીતે સૂચના આપવામાં આવી, ત્યારે અત્યંત શક્તિશાળી બ્રહ્માજીએ ભૃગુ, દક્ષ, પોતાના જે પુત્રો હતા એને સાથે લઈ અને કીધું ચાલો હિરણ્યકશિપુને મળવા જવાનું છે. એક પ્રશ્ન થાય કે એના પુત્રોને શું કામ સાથે લઈ ગયા? એના પુત્રોને એટલા માટે સાથે લઈ ગયા કારણ કે બતાવવા માટે કે જુઓ, સંસારમાં તપસ્યા કરવા વાળા લોકો એકથી એક ચડિયાતા આવ્યા. વિશ્વામિત્ર 60,000 વર્ષ તપસ્યા, સૌવ્રી મુનિ લાખો વર્ષ તપસ્યા, પણ જે તપસ્યા હિરણ્યકશિપુએ કરી છે એ તપસ્યા સંસારમાં બીજાનું કામ નથી કોઈનું. બ્રહ્માજીને દેખાડવું હતું પોતાના સંતાનોને કે તપસ્યા આને કહેવાય. બધાને સાથે લઈને ગયા, પણ ગયા તો જોયું કે હિરણ્યકશિપુ હતો નહીં, નો બ્રહ્માજીને દેખાણો, નો એની હારે જવા વાળા પુત્રોને દેખાણો. તો પ્રશ્ન થયો, આ હિરણ્યકશિપુ ગયો ક્યાં? લખ્યું છે ન તદર્શ પ્રતિછન્નમ, કોઈ હિરણ્યકશિપુને જોઈ ન શક્યું. બધા લોકો ટેન્શનમાં, અગ્નિ નીકળે છે, આ દેખાતો નથી, ક્યાં છે? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે એટલી ભયંકર તપસ્યા ભક્તો, કે છે વલ્મિક તૃણ કચિકે હે. વલ્મિક નો અર્થ થાય છે રાફડો, આપણી શુદ્ધ ગુજરાતીમાં વલ્મિક એટલે રાફડો. અને ઈ વલ્મિક ના કારણે જ નામ પડી ગયું વાલ્મિકી. એમ તમે જાણો છો ને વાલ્મિકીની કથા, એનું નામ વાલ્મિકી શું કામ પડ્યું? નારદ મુનિએ કીધું ભગવાનનું નામ લેજે, ભગવાનનું નામ જપવાનું છે. હવે કેટલો મોટો પાપી, ભગવાનનું નામ રામ બોલવાનું હતું, રામ નીકળે નહીં મુખમાંથી, પાપનો પ્રભાવ જોવો, મરા શબ્દ નીકળે. નારદજી કે ઈનું ઈ હાલવા દેલ, ઈ ક્યારેક સીધું થઈ જાય, આઈના બે જે અને તપસ્યા આમાંથી તારે હલવાનું નથી. તો એને એક નિશ્ચય કર્યો, વાંધો નહીં. નારદ મુનિ જયારે આવ્યા ત્યારે જોયું કે એના શરીરની આજુબાજુ રાફડો થઈ ગયો હતો. હે, તો રાફડાને સંસ્કૃતમાં વલ્મિક કહેવામાં આવે છે. અને એ રાફડાની અંદર હતો એ મૃગારી, એનું નામ મૃગારી હતું, એ રાફડાની અંદર હતો. પણ નારદજી એને કીધું ઉઠો વાલ્મિકી, એટલે વાલ્મિકની અંદરથી જેનું પ્રાકટ્ય થયું છે ઈતિ વાલ્મિકી, એનું નામ છે વાલ્મિકી. હે ને, સાર તો એનો ઈ છે ભક્તો કે ઊંધું નામ જપીને બ્રહ્મર્ષિ થઈ ગયા, બોલો. એટલે ગોસ્વામીજીએ કીધું છે ને,
ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકિ ભય બ્રહ્મ સમાના, વાલ્મીકિ ભય બ્રહ્મ સમાના,
તો એવી જ રીતે એ વલ્મીક ઈ હિરણ્યકશિપુના શરીર ઉપર રાફડો થઈ ગયો હતો. અને ઈ રાફડો પાછો ઘાસ થી તૃણ થી અને વાંસના જે લાકડાઓ હતા એનાથી ઢંકાઈ ગયો હતો. એટલા માટે હિરણ્યકશિપુના ઉપર આગ નીકળતી હતી પણ એને કોઈ જોઈ નહોતું શકતું. અને કેવી રીતે જોવે ભક્તો? કારણ કે છે પીપીલિકા બિરાચીર્ણ મેદસ્તો માંસ શોણિતમ, ઈ જે ઈ રાફડાની જે કીડીઓ હોય ઉદ્ધય, ઈ ઉદ્ધયે ઈ ધીરે 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 સૌથી પહેલા કહે છે એના શરીરમાંથી ચામડી ખાઈ ગઈ બધી. તમે ઈ તપસ્યાનો પ્રભાવ જોવો ભક્તો, ઉદ્ધય ચામડી ખાતી હોય અને ઓલાને ખબર ન હોય કેટલી ભયંકર તપસ્યા હશે. આપણને એક કીડી ચટકો ભરી હોય તો હમણાં કથામાં ઉભા થઈને બહાર આવી જાય એમ, અને જોઈ લે આ કીડી છે ને વાંધો નહીં. તો ઈ ઉદ્ધય એના શરીરની ચામડી ખાઈ ગઈ. પછી કે છે મેદ, ચામડા, ચામડી અને હાડકાની વચ્ચે માંસ હોય છે અને માંસની અંદર જે ચરબી હોય એને મેદ કહેવામાં આવે છે. એ ચરબી ખાઈ ગઈ, ચામડી ખવાઈ ગઈ, પછી ચરબી ખાઈ ગઈ અને પછી માંસ, શરીરમાં જેટલું માંસ હતું એ ઉદય ખાઈ ગઈ અને છેલ્લે રક્ત, જેટલું લોહી હતું એ બધું ચાટી ગઈ. વિચાર કરો ભક્તો, શરીર નષ્ટ થઈ ચુક્યું છે. આચાર્યો લખે કેવલ હાડક્યાના આધારે એનો આત્મા એ શરીરમાં ટકેલો હતો. શરીર આખું નષ્ટ થઈ ગયું, ચામડું માંસ હાડક્યા જેટલું હતું બધું નાશ. સિદ્ધાંત એ સમજવાનો છે કે લોકોને જો એમ હોય કે આ શરીરમાં પ્રાણ વસે છે, વાત સત્ય છે. શરીરમાં પાંચ જગ્યાએ પ્રાણ રહે છે, હૃદયમાં, મનની અંદર, બ્રેઇનમાં, કિડનીમાં, એમાંથી એક છે હાડક્યામાં પ્રાણ રહે છે. અને આ હિરણ્યકશિપુનો પ્રાણ હાડક્યાના આધારે ટક્યો હતો, કારણ કે ચામડી માંસ તો બધું કીડીઓ ખાઈ ગઈ હતી અને હાડ પિંજરમાં પ્રાણ ટકેલો છે. અને વાદળથી ઢંકાયેલા સૂર્યની સમાન તેજસ્વી, ક્યારેક ક્યારેક વાદળ સૂર્યની આડું આવે તો એ વાદળમાં થઈને જે સૂર્યનો પ્રકાશ આવે, ઠીક એવી રીતે હિરણ્યકશિપુના એ શરીરમાંથી જે પ્રકાશ નીકળી રહ્યો હતો, બ્રહ્માજી એને જોયો. અને બ્રહ્માજી તો પોતાના વિમાનમાં બેઠા હતા, હંસના આકારનું બ્રહ્માજીનું વિમાન છે. એ બ્રહ્માજીએ એ હંસરૂપી વિમાનમાંથી જોયું કે આ સ્થાન ઉપર જ હિરણ્યકશિપુ છે, અને પોતાનું જે કમંડળ હતું એ કમંડળમાંથી બહુ સુંદર જળ બ્રહ્માજી પોતાની સાથે કમંડળ રાખે છે, અને એ કમંડળમાં પાણી રાખે છે. એ પાણી ક્યાંનું છે તમે જાણો છો? ગંગાનું, યમુનાનું, બ્રહ્મપુત્રાનું, કઈ નદીનું છે? એ પાણી છે જ્યારે ભગવાન વામન રૂપમાં બલિ મહારાજના યજ્ઞમાં પ્રગટ થયા, અને એમણે જ્યારે બ્રહ્માંડ માપ્યું એ સમયે ભગવાન વામનના પગનો અંગૂઠાનો નખ આ બ્રહ્માંડનું જે કવર છે એ કવરને ટચ થઈ ગયો. એ ઉપર જ્યારે પગ કર્યો ત્યારે તો એ બ્રહ્માંડના કવરમાં એક કાણું પડી ગયું, અને એ કાણામાંથી ક્ષીર સમુદ્રનું જળ કે કારણ સમુદ્રનું જળ એ પગથી નીચે ઉતર્યું, અને બ્રહ્માજીએ એને કમંડળમાં ધારણ કરી લીધું. એ જળ સ્વર્ગના દેવતાઓની પ્રાર્થનાથી એ બ્રહ્મલોકમાંથી સ્વર્ગલોકમાં આવ્યું, અને એ જ જળ સ્વર્ગલોકમાં સૂર્યવંશના રાજા ભગીરથની તપસ્યાથી પૃથ્વી ઉપર પ્રગટ થયું, જેને હું તમે ગંગાજીના નામથી ઓળખીએ છીએ. એ જ ગંગા છે જે ભગવાનના ચરણોથી પ્રગટ થઈ છે. આ રીતે ગંગાજીનું અવતરણ, અને એ ગંગા સૂક્ષ્મ માર્ગે આ પૃથ્વી લોકને ભેદી અને છેક પાતાળ લોક સુધી જાય છે. ગંગા અવતરણની કથામાં આ વિષય છે. તો એ જળ બ્રહ્માજીએ હાથમાં લીધું, હિરણ્યકશિપુ ઉપર છાંટ્યું, અને હિરણ્યકશિપુને પહેલાના જેવું શરીર પ્રદાન થઈ ગયું. બહુ અદભુત શરીર એને પ્રદાન કર્યું, અને બ્રહ્માજીએ એને કીધું કે હે વત્સ, હે કશ્યપના પુત્ર, ઉઠો, તારું કલ્યાણ થાય, કારણ કે તારી તપસ્યા પૂર્ણ થઈ ચૂકી છે. તારી તપસ્યાથી હું પ્રસન્ન થઈ ગયો છું, એટલા માટે તારી જે ઈચ્છા હોય માગી લે. ક્યારેક ક્યારેક મોટા લોકો પ્રસન્ન થઈ જાય ને તો આપી દે, એમ બોલો શું જરૂર છે, શું કરવું છે, લઈ જાઓ. તો બ્રહ્માજી તો આ બ્રહ્માંડના અધ્યક્ષ છે. તપસ્યા કરી બ્રહ્માજી પ્રસન્ન થયા, અને બ્રહ્માજી કીધું જે જોતું હોય આજ તને મળશે. તો બ્રહ્માજી કહી રહ્યા છે કે તારું ધૈર્ય જોઈને હું વિસ્મિત થઈ ગયો છું, હે આટલી ધીરજતા, આ મારા પુત્રો ભૃગુ, દક્ષ આ બધાએ તપસ્યા કરી, પણ હે હિરણ્યકશિપુ, તારી જેવી તપસ્યા સંસારમાં કોઈ નથી કરી શક્યું. કેમ? કારણ કે લોકો ખાઈ પી નહીં તે તપસ્યા નથી કરી શકતા, જ્યારે તું કેવલ હાડકાના સહારે ઉભો છો, અને એ પાણી પીધા વગર દેવતાઓના 100 વર્ષ સુધી. આપણે એક નિર્જળા એકાદશી આવે એક વર્ષમાં, અને તોય હાંજે તો ઢીલેશ, હે ને, હાંજે જોવો તો એમ કે હે પ્રભુજી ક્યારે પારણા થાય છે. હા, અમારો અનુભવ છે આ, હે ને. અને તમે જોજો આનો અનુભવ આવતી જે પાંડવ નિર્જળા એકાદશી આવે ત્યારે અનુભવ કરજો. હાંજ પડે ને તો ત્યાં મંદિરમાં જાણે પેલા ફૂલ કેમ મુરઝાઈ ગયા હોય, હે ને, આ મોઢા પર હરે કૃષ્ણ કરો ને તો કે અરે કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ હરખું નીકળે નહીં. અને 100 વર્ષ દેવતાઓના એક પાણીનું બૂંદ નહીં. અને વાસ્તવમાં મારા ગુરુ મહારાજ ઇઝોલીને જ રાધા ગોવિંદ મહારાજ કહે છે કે ભક્તોની તપસ્યા જે છે ને એ એકાદશી છે. જે લોકો વિષ્ણુની ભક્તિ કરે છે એને એકાદશી ફરજિયાત કરવી જોઈએ. અને આવો એકાદશી વ્રતની વિધિ તમને બતાવું કઈ રીતે થાય. એકાદશી માટે એક જ નિયમ છે કે એકાદશીના દિવસે પાણીનું એક બુંદઈ તે મોઢામાં ન જવું જોઈએ, નિર્જળા. અને જે વ્યક્તિ પાણી પીને એકાદશી કરે છે એને એકાદશીનું અડધું જ ફળ મળે છે. તમારા મનમાં પ્રશ્ન છે કેમ? આવો ભાગવતના નવમ સ્કંદમાં અમરીશ મહારાજ એકાદશીનું વ્રત કરતા હતા, અને નિર્જળા એકાદશીનો નિયમ જ હતો. નિર્જળા એકાદશીના દિવસે પાણી ન પીવું જોઈએ. આ આ ફરાળનો નિયમ છે ને ક્યારથી આવ્યો ખબર છે? 1959 પછી આવ્યો હોય એવું લાગે છે ઇતિહાસ જોતા. ત્યાં સુધી જેટલી એકાદશી થતી હતી એ બધી નિર્જળા થતી હતી. પછી જો પેલા તો ફરાળી વેફર આવી હશે, પછી કઈક બિસ્કીટ આવ્યા છે ફરાળી, પછી અત્યારે એક જ આઈટમ ફરાળમાં નથી, અને એ છે ફરાળી ભાત નથી આવતા, એની સિવાય બધું ફરાળી આવી ગયું. ફરાળી રોટલી, ફરાળી શાક, ફરાળી ખીચડી, બધું. અને આ બધું જલસા ફિસ્ટ થઈ જાય ભક્તોને એકાદશી હોય ને તો કે મોજ પડી ગઈ. અને નિયમ જુઓ, પાણી કોઈ વ્યક્તિ ધારણ કરે એકાદશીના દિવસે તો એને એકાદશીનું અડધું ફળ મળશે. કેમ? કારણ કે પાણી જે છે એ અન્ન ગણાય તે અને નોય ગણાય. કારણ કે દુર્વાસા મુનિની રાહે જયારે અમરીશ મહારાજ ઉભા હતા, પારણ કરવાનો સમય થઈ ગયો, તો બધા ઋષિઓએ મળી અને એ નિર્ણય આપ્યો એને. શું કીધું કે અમરીશ મહારાજ તમે પાણી ગ્રહણ કરી લ્યો, કારણ કે પાણી લીધું એટલે પારણ થઈ ગયું. પાણી છે એ અડધું અન્ન છે અને અડધું અન્ન નથી. તો અમરીશ મહારાજને પાણી પીવડાવ્યું અને પારણ કરાવ્યું. એનો અર્થ શું થયો કે પાણી પીવો એટલે પારણ થાય છે, મતલબ એ અન્ન છે અને અન્ન નથી પણ. તો પાણી પીવાથી અડધું ફળ મળે, અને તો વિચાર કરો કે જે ખાવા વાળા છે એનું શું થતું છે, જે લોકો ખાઈને એકાદશી કરે છે. આ સચોટ નિયમ છે. બાકી તમને કોઈ શીખવાડતું હોય કે ના ના ફરાળ કરીને થાય આ બધું થાય, એ તો તમે હોળ માળા કરો ને એ હાટું કે છે. નકર તો એકાદશી રહીને અમુક લોકો છે ને પડ્યા રે હાવ ઉતારે. એક તમને સત્ય ઘટના કહું, મારા ગુરુ મહારાજ કહેતા એકવાર વૃંદાવનમાં એક ભક્તએ એકાદશીનો ઉપવાસ કર્યો, અને ઉપવાસ કર્યો ને બધાને કેમ મેં નિર્જળા એકાદશી કરી છે. અને થોડી વાર પછી મંદિરના ભક્તો તો એ બહાર જે રોડ છે મંદિરની બહાર, તો ત્યાં બહાર જ્યુસ પીતો હતો. તો મહારાજજીએ પૂછ્યું કે તું હમણાં મંદિરમાં કહેતો તો મારી નિર્જળા એકાદશી અને અહીંયા જ્યુસ પીવે છો? તો એ વ્યક્તિએ જવાબ આપ્યો કે હા મારી તો નિર્જળા છે, કારણ કે નિર્જળામાં પાણી પીવાની મનાય છે, જ્યુસની થોડી મનાય છે. આવા અર્થ જે કરતા હોય ને એ એકાદશી ન રહી સારું છે. નિર્જળાનો અર્થ છે કોઈ વસ્તુ નો ધારણ કરવી જોઈએ અને ભગવાનનું ભજન કરવું જોઈએ. માની લો કોઈ ન રહી શકતા હોય તો એ પાણી ગ્રહણ કરે છે હેને, અને પછી હાવ રહેવાય એમ જ ન હોય અને એમ કે હું ભૂખ્યો રહી જ નથી શકતો, તો એને છેલ્લામાં છેલ્લું ફળ આનથી આગળ વધવાનો નિયમ શાસ્ત્રમાં નથી. સાબુદાણાની ખીચડી ભાગવતમાં ક્યાંય નથી લખ્યું ખાવી જોઈએ, સમજે? આ નિયમ નથી. કોઈ વસ્તુ નહીં, નિર્જળા જ નિયમ છે. એ ન રહી શકતા હોય તો પાણી, અને એમાંય જો ન રહી શકતા હોય તો ફરાળ. અને આટલું કરીને પછી હોઈને જ જવાનું ઘરે. એ દિવસે વધારેમાં વધારે ભગવાનનું ભજન કરવાનું છે, વધારેમાં વધારે ભગવાનનું નામ લેવાનું છે, ત્યારે એકાદશીનું ફળ મળે. અને બીજા દિવસે દ્વાદશીમાં સવારે જે સમય હોય એ સમયે પારણ કરવાનું છે, ત્યારે એકાદશી પૂર્ણ થઈ કહેવાય. હે ને, મોરૈયો ને રાજગ્રો ને કેટલું નાખે અંદર થાય, આને ફળ ન મળે. એટલા માટે આ વિધિ છે. તો આપણી આ તપસ્યા છે. અને ધર્મ જો તમે કઈ કરો ને ભક્તો, તો ધર્મને પૂર્ણ કરવો. બાનાનો બતાવવા જોઈએ કે પ્રભુજી મારથી નિર્જળા નહીં થાય, મારથી આ નહીં થાય, મારથી આ બધા બાના છે. વાસ્તવમાં કેમ ન થાય? ભગવાને મનુષ્ય શરીર હરખું નહીં થાય, બીજું બધું કામ કેમ થાય છે? કોઈ કેમ કે આલન તમારા 10 લાખ ભલે આપણે ઉછીના લેવાના હોય તો હોય, એમ કે અત્યારે આપું છું અને ફોન આવ્યો તો કથા મૂકીને ભાગે બોલો ઈ પેલા કરો, હે તો ઈ થાય. ફરવા ગયા હોય ન્યા કદાચ ખાવાનું ન મળે તો બે દી ભૂખ્યા રે, હે તો પ્રેમથી એકાદશી કરવાનો શું વાંધો છે? અને પ્રશ્ન તમારો એક, તમે એકાદશી ઉપર એટલો ભાર કેમ મૂકો છો? સાંભળો, ઠાકુર ભક્તિ વિનોદ કહે છે કે એકાદશી જે છે એ ભક્તિની માતા છે, ભક્તિનો જન્મ જે છે એ એકાદશી માંથી થયો છે. એટલે જે લોકો એકાદશી કરે ને એના હૃદયમાં ભક્તિ પ્રગટ થાય, એટલા માટે આ એકાદશી વ્રતનું વિધાન છે, આનું પાલન કરવું જોઈએ. તો ખેર હિરણ્યકશિપુની કઠોર તપસ્યા બ્રહ્માજીએ જોઈ, અને બ્રહ્માજીએ કીધું તારે જે જોતું હોય એ માગી લે. પણ બ્રહ્માજી એક વાત બહુ સુંદર કહી રહ્યા છે હિરણ્યકશિપુને. એ કહે છે કે હે અસુરોમાં શ્રેષ્ઠ, તારી ઈચ્છા અનુસાર હું તને વરદાન આપીશ, પણ હું દૈવી સંસારથી સંબંધિત છું અને તું મર્ત્ય સંસારથી સંબંધિત છો. તું મર્ત્ય છો, તારે મરવાનું છે, પરંતુ તે મારું દર્શન કર્યું છે એટલે તારું દર્શન વ્યર્થ નહીં જાય. જો બહુ સિક્રેટ શ્લોક બ્રહ્માજી બોલી રહ્યા છે. બ્રહ્માજી શું કહે છે? હું દૈવી છું, અર્થાત બ્રહ્મલોકમાં રહેવા વાળા જે જીવ છે એ આ સંસારનો જયારે પ્રલય થાય ત્યારે સદેહે ભગવાનના ધામમાં વયા જાય છે, અને બાકી બ્રહ્મલોકથી નીચેના જેટલા લોક છે એ લોકમાં રહેવા વાળા બધા લોકોને મરવું પડે છે. બ્રહ્માજીએ ઇન શોર્ટમાં ઈશારો કરી દીધો, હિરણ્યકશિપુ તું ગમે એવું વરદાન મારી પાસે માગ, પણ તું અમર થવાનો નથી, કારણ કે મરવું એ આ સંસારનો નિયમ છે. હવે તમે વિચાર કરો કે આટલી કઠોર તપસ્યા કર્યા પછી જો મરવું પડતું હોય તો છાનામાના હોળમાળા કરવામાં શું વાંધો છે ભાઈ? હરે કૃષ્ણ મંત્ર જપવામાં શું પ્રોબ્લેમ છે? હિરણ્યકશિપુની તપસ્યા આપણે કરી શકવાના નથી અને આટલી તપસ્યા કર્યા પછી મરવું તો પડે જ છે, તો પછી એવી તપસ્યાઓનો કોઈ અર્થ છે નહીં. છતાં હિરણ્યકશિપુને એમ હતું, ના ના હું ફાવી જઈશ. તો હિરણ્યકશિપુએ બ્રહ્માજીને કીધું કે વાસ્તવમાં જો તમે મને વરદાન આપવા માંગતા હોય તો તમે મને એવું વરદાન આપો કે હું અમર થઈ જાઉં. બ્રહ્માજી કે ભાઈ, જ્યારે જ્યારે એક કલ્પનો અંત થાય ને મારે મરવું પડે છે. જો દેવી દેવતાની જે ભક્તિ કરે છે ને આ સંસારમાં એને સમજવા જેવો વિષય છે. હિરણ્યકશિપુએ બ્રહ્માજીની ભક્તિ કરી અને બ્રહ્માજીની ભક્તિ કરી વરદાન માગ્યા પછી એને મરવું પડ્યું. રાવણે શિવજીની ભક્તિ કરી છતાં રાવણને મરવું પડ્યું. વિશ્વ ઇતિહાસ સાક્ષી છે કે જેણે જેણે દેવી દેવતાઓની ભક્તિ કરી આ સંસારના કાળ એને મારી નાખે છે. જે લોકો ભગવાનની શરણમાં રહે છે એનો કોઈ વાળ વાંકો નથી કરી શકતા. ચોથા સ્કંદમાં ધ્રુવ મહારાજની કથા તમે સાંભળી છે. એ ધ્રુવ મહારાજના જીવનમાં જ્યારે મૃત્યુનો સમય આવ્યો ત્યારે સાક્ષાત મૃત્યુ પોતે એ ધ્રુવ મહારાજને લેવા માટે આવ્યું અને હાથ જોડી અને ધ્રુવ મહારાજને કહે છે, મહારાજ તમારે ભગવાનના ધામમાં જવાનો સમય થઈ ગયો છે, ચાલો આ વિમાન ઉભું છે બેસી જાઓ. ધ્રુવ મહારાજે કીધું, વરે ભગવાનના ધામમાં જવાનો મારો સમય થઈ ગયો છે, અચ્છા હાલ હું વિમાનમાં બેસું છું. ત્યારે મૃત્યુએ કીધું, મહારાજ આ શરીર તમારે અહીં છોડવું પડશે, હેને, કારણ કે આ શરીર ન્યા એલાઉડ નથી. ધ્રુવ મહારાજ કે અચ્છા પ્રણામ કર. અને મૃત્યુએ જેવા પ્રણામ કર્યા એ મૃત્યુની ઉપર પગ મૂકી ધ્રુવ મહારાજ વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં વયા ગયા. બોલો, આ ભગવાનના ભક્તોની શક્તિ. અને બોલો, રાવણ 10 માથા કાપ્યા નાખ્યા અગ્નિમાં, સોનાની લંકા મળીને તોય છેલ્લે રહી નહીં. અને ધ્રુવ મહારાજ આજે ધ્રુવ લોક અમર છે વૈકુંઠમાં, અહીંથી દેખાય છે આ વ્યવસ્થા ભગવાને કરી છે. હાલાકી આ સંસારમાં છે નહીં ધ્રુવ, એ ધ્રુવલોક વૈકુંઠમાં છે. અજર અમર શાસન ભગવાને ધ્રુવ મહારાજને પ્રદાન કર્યું. આ છે ભગવાનના ભક્તોની ગતિ. અને દેવી દેવતાની ભક્તિ કરે ને એનાથી વ્યક્તિ જન્મ મૃત્યુમાંથી નહીં છૂટી શકે. તમે વિચાર કરો કે બ્રહ્માજી જે બધા દેવી દેવતાઓના હેડ છે, તમે હમણાં સાંભળ્યું ને કે આવડાને સ્વર્ગમાં જયારે પ્રોબ્લેમ થયો તો એ ક્યાં ગયા? બ્રહ્માજી પાસે. હવે એ બ્રહ્માજીને જો કલ્પના અંતે મરવાનું હોય તો પછી જે દેવી દેવતાઓનું આપણે ભજન કરતા હોય એ દેવી દેવતા શું બચાવશે? તો ઘણા લોકો એમ કે, પણ અમે અમારા માતાજી નહીં માનવી તો અમારા માતાજી ક્રોધિત થઈ જાય, તો આ આપણી મૂર્ખતા છે. જેમ કોઈ વ્યક્તિ વૃક્ષના મૂળમાં પાણી નાખે, એ વૃક્ષની ડાળીઓને પાંદડાઓને થડને બધાને પાણી મળી જાય, એમ કોઈ આ સંસારમાં ભગવાનની ભક્તિ કરે તો 33 કરોડ દેવી દેવતાઓ સાથે બધા પિતૃવો, બધા ઋણ વાળાઓ, બધા દેવતાઓ, બધી દેવીઓ, બધા પ્રસન્ન થઈ જાય છે. દેવતાઓની અલગથી પૂજા કરવાની જરૂર નથી રહેતી ભક્તો. પ્રભુપાદજી બહુ સુંદર લખે છે એક વાત, કે બધા જે દેવતાઓ છે એ ભગવાનના અંડરમાં છે. માની લો કે સરકારના કોઈ અધિકારીઓ હોય અને એ અધિકારીઓ અહીંયા આવી અને સરકારના નિયમોનું આપણને પાલન કરાવે છે. પછી માની લો કોઈ અધિકારી એમ કહે કે નહીં મેં આ નિયમ બનાવ્યો છે ઘરનો, તો કોઈ પાલન કરશે? નહીં કરે. સરકારી અધિકારીઓનું કાર્ય એ છે કે સરકારે જે નિયમ બનાવ્યા છે એ નિયમ જનતાને ફોલો કરાવવા. એમ દેવી દેવતાઓનું કાર્ય એ છે કે આ બ્રહ્માંડની સૃષ્ટિને ચલાવવા માટે ભગવાને જે કાયદા કાનૂન બનાવ્યા છે એ કાયદા કાનૂન પ્રમાણે આ સંસારની વ્યવસ્થાને ચલાવવી, આ દેવી દેવતાઓનું સ્થાન છે. જેમ બ્રહ્માજી આ જગતની રચના કરે છે, ઇન્દ્ર વરસાદની વ્યવસ્થા સંભાળે છે, વાયુદેવ આ સંસારમાં હવાનું વિચરણ છે એ સંભાળે છે, વરુણદેવ જળના અધિષ્ઠાતા દેવ છે, એમ પ્રત્યેક દેવતાઓના હાથમાં એક એક ડિપાર્ટમેન્ટ છે. અને બધા દેવતાઓની શક્તિ ક્યાંથી આવે જાણો છો? ભગવાન નરસિંહદેવથી. આપણે એમ કહેવી છીએ કે ગણેશજી વિઘ્નહર્તા છે, આ ગણેશજી આખા સંસારના વિઘ્નો લે છે, એ લઈને નાખે જ ક્યાં? એ નરસિંહદેવના ચરણોને પોતાના ખભા ઉપર ધારણ કરે છે. અને એ ગણપતિ જે છે ને એ પોતાના બધા કષ્ટ આપણે જેટલા નાખ્યા હોય એની બાજુ એ બધા નરસિંહદેવને ટ્રાન્સફર કરે છે અને આ પચાવે છે ભગવાન. કોઈ પણ દેવતાઓના કાર્ય જોવો એ અંતે જાય છે ભગવાનના હાથમાં. અને આપણે એમ માનવી છીએ કે દેવતા આપણને આપે છે એમ. ઘણા લોકોને સંતાન ન હોય ને દેવતાઓની માનતા રાખે કે આ માતાજીની માનતા કરીને એટલે અમને દીકરો થયો છે. માની લો દેવી દેવતા તમને કઈક સુખ આપી દે છે તો એમાં કઈ નવું નથી કરતા, કારણ કે એ સુખ આપવા માટે જ ભગવાને એને સીટ આપી છે. તમે સરકારમાં જાઓ, માની લો તમે કોર્ટમાં ન્યાયાધીશ પાસે જાઓ અને ન્યાયાધીશ પાસે તમારો કેસ મૂકો તો એ કેસનો નિર્ણય આપવા માટે જ ન્યાયાધીશને એના બેસાડ્યા છે. એ આપણને ચુકાદો આપીને કઈ આપણી ઉપર ઉપકાર નથી કરતા, સરકારે એ હાટું જ એને બેહાર્યા છે ત્યાં. એમ આ દેવી દેવતાઓ કદાચ મને તમને કઈક આપતા હોય, થોડુંક ધન આપતા હોય કે પુત્ર સંતાન હાથે જે આપે છે એ દેવી દેવતાઓની ફરજ છે અને ભગવાને એ હાટું જ એને બેહાર્યા છે. તો એનો મતલબ એવો નથી કે એની ભક્તિ કરવા માંડવું. જો દેવી દેવતાઓની નિંદા ન કરવી જોઈએ ક્યારેય. દેવી દેવતાઓ ખરાબ છે એવી વાત નથી, પણ એ તે ભગવાનને આધીન છે. અને ગીતામાં ભગવાન કહે છે કે દેવી દેવતાઓનો કંટ્રોલ મારા હાથમાં છે. ભજન ભક્તિ કેવળ ભગવાનની થાય, દેવી દેવતાઓની પૂજા ઉપાસના કર્મકાંડ થાય. અને જરૂર હોય તેમ નાનો એવું કર્મકાંડ કદાચ કરી નાખો તો એમાં કઈ વાંધો નથી. પણ ભગવાન ઈ ભગવાન છે, દેવી દેવતા ઈ દેવી દેવતા છે, આ બે વચ્ચેનું અંતર આપણને ખબર હોવી જોઈએ. નહીતર નહીં, અમારા ભગવાન આ છે, અમારા કેટલો મોટો અપરાધ કરી રહ્યા છો. હે, માની લો કોઈ વ્યક્તિ નરેન્દ્ર મોદીને માને અને મનમોહનસિંહને ન માને તો એ કેવું છે? હાલાકી વડાપ્રધાનના હાથમાં દેશનો કંટ્રોલ છે ને, અને મુખ્યમંત્રીના હાથમાં રાજ્યનો કંટ્રોલ છે. એમ દેવી દેવતા છે, ભગવાન ઈ ભગવાન છે. એટલા માટે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાને દેવતાઓની પૂજા કરવાની ના નથી પાડી, પણ જરૂર વગરની પૂજા એ દેવતાઓની ક્યારેય થવી જોઈએ નહીં. આ સિદ્ધાંત છે ભાગવતના તાત્પર્યમાં. શિલ પ્રભુપાદજી લખે છે, જેટલી જરૂર છે, માની લો તમારે પુત્રની કામના હોય, માનો કોઈને સારી પત્નીની કામના હોય, તો એને શિવજીની ઉપાસના કરવી જોઈએ, પાર્વતીજીની ઉપાસના કરવી જોઈએ. આ ભાગવતમનો એક આખો અધ્યાય જ છે કે કોની ઉપાસના કરવાથી શું મળે. તો એટલા પૂરતી એની ઉપાસના કરી નાખી, વાત પૂરી થઈ ગઈ. પછી આજીવન એનું ભજન કરીને એની વાહે તે દેકારો કરવાની જરૂર નથી. અને તમે કદાચ કૃષ્ણની ભક્તિ કરશો તો તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં થવાનો. એક ભક્ત આખા ઇતિહાસમાંથી બતાવો કૃષ્ણની ભક્તિ કરી હોય ને એનો કોઈ વાળ વાંકો કરી શક્યો હોય, એક ઉદાહરણ આપો તમે. અને દેવી દેવતાની ભક્તિ કરવા વાળા કપાઈ ગયા છે બધા. આજ ભાગવત સાક્ષી છે, રાવણ અને આ હિરણ્યકશિપુ, આનો ભાઈ હિરણાક્ષ, શિશુપાળ, દંતવક્ર, આ બધા દેવી દેવતાઓના ભક્તો, અને બધાને મરવું પડ્યું છે અંતે. આ અંતર છે ભગવાનની ભક્તિમાં અને દેવી દેવતાઓની ભક્તિમાં. એટલા માટે સમજવું જોઈએ, આ હિરણ્યકશિપુએ આટલી ઉગ્ર તપસ્યા પણ બ્રહ્માજી માટે કરી એટલે મરવું પડશે. જો આ તપસ્યા વિષ્ણુ માટે કરી હોત ને તો હિરણ્યકશિપુ દુનિયાનો નંબર વન ભક્ત હોત અત્યારે. પણ ઉલટું, કારણ કે લોકો નથી સમજી શકતા, છતાં પોતાની ભૌતિક ઈચ્છાઓને પૂરી કરવાની હોય, માનો તમને એમ થાય કે મારે કઈક જોતું છે, તો ઈ તે ભગવાન પાસે માગો. હે, તમે હું માનો છો કૃષ્ણ કંગાલ છે, કૃષ્ણની પાસે પૈસા નથી? અરે તમે જે દેવી દેવતાથી માગો છો ને એ દેવી દેવતા નહીં તો એ કૃષ્ણ આપે છે. 33 કરોડ દેવી દેવતાઓનો રાજા છે ઇન્દ્ર. એ ઇન્દ્રને ઇન્દ્રાસન ઉપર કોણે બેસાડ્યો છે? ભગવાને બેસાડ્યો છે. હે, તો એટલી તો આપણને બુદ્ધિ હોવી જોઈએ ને કે જે ભગવાન ઇન્દ્રને રાજા બનાવી શકતા હોય એ આપણી 2-5 લાખની ડિમાન્ડ ન પૂરી કરી શકે. હે, ગીતામાં કૃષ્ણએ કીધું છે 4 પ્રકારના ભક્ત મારી પાસે આવે છે, આર્થ અર્થાર્થી જ્ઞાની અને જિજ્ઞાસુ. એમાં અર્થાર્થી ભક્ત છે ધ્રુવ મહારાજ. નારદ મુનિએ પૂછ્યું, ધ્રુવ તપસ્યા શું કામ કરવી છે? તપસ્યા ધ્રુવ કે એટલે કરવી છે કે મારા બાપ જે ઉતાનપાદ છે એ નહીં, એનો બાપ મનુ મહારાજ અને એના બાપ બ્રહ્માજી કરતા મોટું સિંહાસન જોતું છે, રાજ્ય જોતું છે, એટલે ભગવાનને પ્રસન્ન કરવા છે. નારદ મુનિએ કીધું છે તો ક્ષત્રિય. અને ધ્રુવના મનમાં કઈ ઈચ્છા નહોતી કે ભગવાનને પ્રસન્ન કરું અને પછી મને આ સંસારમાં રાજ્ય મળશે કે મારું નામ મોટું થશે. ધ્રુવને તો બ્રહ્માજી કરતા ઊંચું પદ જોતું હતું. અને ભગવાન જયારે પ્રસન્ન થયા ધ્રુવને અને કીધું, ધ્રુવ બોલ શું જોતું છે? ધ્રુવ કે પ્રભુ, કાચનો ટુકડો શોધવા માટે નીકળ્યો હતો અને મણી મળી ગયો. એને મણી મળી ગયા પછી કાચની સામે કોણ જોવે? એને મારે રાજ્ય નથી જોતું ભગવાન, કે તારે નથી જોતું પણ મારે દેવું છે. હું કામ નગર કાલ આ સંસારમાં કહે છે કૃષ્ણની ભક્તિ ન કરાય, ઓલા 5 વર્ષના છોકરાને તપ કરીને તોડવી નાખ્યો છેલ્લે કઈ આપ્યું નહીં, ધ્રુવ આમાં મારી જાય. ભગવાન કે એવું રાજ્ય આપીશ કે આખો સંસાર ઇતિહાસ યાદ કરશે, 36,000 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રાજા, અને ત્યાર પછી ધ્રુવ લોકમાં ધ્રુવ શાસન, અર્થાત જે લોક ક્યારેય નાશ નથી થવાનો, જે લોકમાંથી ક્યારેય ધ્રુવ મહારાજને બહાર કાઢવામાં નહીં આવે એવો લોક ભગવાને પ્રદાન કરી દીધો. શું આ કોઈ દેવી દેવતા આપી શકે છે? અરે ઇન્દ્રને સ્વર્ગ બચાવવાના ફાફા પડે છે કેટલી વાર. આ હિરણ્યકશિપુ આક્રમણ કરશે સ્વર્ગ ઉપર, ઇન્દ્ર ભાગીને ક્યાં વયો જાય ને ખબર નહીં રહે. વિચાર કરો ભક્તો, તમે દેવી દેવતાના ભક્તોની અને ભગવાનના ભક્તોમાં શું અંતર છે. અને ઇન્દ્ર એ 1000 વખત ભૂલ કરી ભાગવતમાં, છતાં ભગવાન ઇન્દ્રને બચાવે છે અને ઇન્દ્રને ઇન્દ્રના સ્થાન ઉપર બેસાડે. શું કામ? કારણ કે ઇન્દ્ર ભક્ત છે અને હિરણ્યકશિપુ અભક્ત હતો, એટલા માટે. દેવી દેવતાના ભક્તનું ક્યારેક ક્યારેક જોર હોય, પણ એ જોર લાંબુ હાલતું નથી. કહેવાનું તાત્પર્ય છે, અમારે દેવી દેવતા હારે કાંઈ વાંધો નથી, ઇન્દ્ર કાંઈ અમારો દુશ્મન નથી, સમજ્યા? કે બ્રહ્માજી હારે અમારે કાંઈ દુશ્મનાવટ નથી. કહેવાનું મારું તાત્પર્ય એ છે ભક્તો, કે ભગવાનને જો પ્રસન્ન કરો તો આ બધા પ્રસન્ન થઈ જાય. અને આનું મૂર્તિમાન ઉદાહરણ આપણા જ ગુજરાતમાં મહેતા નરસિંહ, શિવજી જયારે પ્રકટ થયા ને, તો શિવજીએ પૂછ્યું શું જોતું છે તારે, ત્યારે મહેતા નરસિંહ કહે છે આપને જે વલ્લભ હોય એ જ પ્રભુ આપો. વલ્લભ માને તમને જે પ્રિય હોય એ વસ્તુ. તો શિવજી કે મને તો પ્રિય છે રાસલીલા, ભગવાનની લીલાઓ. નરસિંહ મહેતા કે એ જ આપી દો. તો એને રાવણ જેવી ડિમાન્ડ ન કરી. દેવી દેવતાઓ બધું સમજે છે, કેમ શિવજી રાવણને કેમ રાસલીલા ન બતાવી અને નરસિંહ મહેતાને દેખાડી? તમે જેવી જેવી ઈચ્છા લઈને જાવ ને દેવી દેવતા પાસે, એ ઈચ્છા પૂરી કરે. અને એમાં ભક્તિ આપે એવા તો અમુક 4-5 દેવતાઓ છે, જેમાં શિવજી એક મુખ્ય છે. કે કોઈ વ્યક્તિ શિવજીની ભક્તિ કરતો હોય તો એ આ નહીં તો આવનારા જન્મમાં એ બનવાનો છે વિષ્ણુનો ભક્ત. કારણ કે શિવજીનું કાર્ય છે, જે લોકો આવે છે એની પાસે એને ભગવાન બાજુ લઈ જાય. અને જેને તો એક પ્રશ્ન થાય, તો સોનાની લંકા રાવણને હું કામ આપી ગઈ તે ગિફ્ટમાં? એ એટલે, કારણ કે જો એ લંકા ન આપે જ ને તો એલો રાવણ વારી ઘડી આવે, પ્રભુ આ જોતું સાપન હળી પાછો આ બાકી રહી ગયું. હવે શિવજી તો નિત્ય રામ નામનો જપ કરે છે, નિત્ય મહામંત્ર જપતા રહે છે. શિવજીને થયું કે આ વારી ઘડીએ ડિસ્ટર્બ કરે, એને કરતા એ ઘારે જ આપી દો. ત્યાં દેવી દેવતાઓ આપે છે તેમાં ખુશ ન થવું જોઈએ. એ તો તમે એ દેવી દેવતાને બહુ હેરાન ન કરો, ડિસ્ટર્બ ન કરો, એટલે તમને આપી દે છે, વાપરો. અને એક અંતિમ સિદ્ધાંત કહું કે માની લો કોઈ દેવી દેવતા આપણને કાંઈ આપે છે તો એ આપણા ભાગ્યમાં જે સુખ આપણને 10 વર્ષ પછી મળવાનું છે એ જ સુખને પાછળથી ખેંચીને આગળ આપે છે, અને તમારા અત્યારના દુઃખને એ 10 વર્ષ પાછું નાખી દે છે. દેવી દેવતાઓ ખાલી ચેન્જ કરે છે, આમાં કાંઈ વધઘટ કરી શકતા નથી. કારણ કે કર્મને બદલવું કે કર્મને બનાવવું આ ક્ષમતા કેવલ ભગવાન પાસે છે. આ કોઈ દેવી દેવતા ન કરી શકે. આપણા ભાગમાં સુખ ન હોય ને માનતા લઈને આપણે સુખી થઈ ગયા હોય તો એમનો સમજવું કે મને દેવી દેવતા, તમારા ભાગમાં હતું જે તમને પછી મળવાનું હતું એ તમને પહેલા મળી ગયું. એમ 10 વર્ષ પછીનું સુખ 10 વર્ષ પહેલા મળી ગયું, એમાં ખુશ થવાની જરૂર નથી. તો ખેર આવી રીતે જો ભગવાન પોતાની શક્તિ ખેંચી લે ને તો એક દેવી દેવતા સંસારમાં કાંઈ ન કરી શકે. અને આ જ સનાતન સત્ય છે. અને આનું પ્રવચન જયારે જયારે હું કરું ને, પછી લોકો શું કે ખબર, આ તમે લોકો દેવી દેવતાની કાપો છો. આ કાપવાની વાત છે, હું અત્યારે જાહેરમાં જ ચોખવટ કરી દઉં, દેવી દેવતાની નિંદા નથી, સત્ય આ છે. અને તમે જે દેવી દેવતાને માનતા હોય ને એને તમે પ્રસન્ન કરીને પૂછો કે તમારી ઉપર કોઈ ભગવાન છે, અને જો એ હા પાડે તો નામ જપ કરજો, નહીતર નહીં કરતા. સત્ય હશે ભક્તો, ભાગવત બોલી રહ્યું છે. ભક્તિ કરવી જ રહી, એટલા માટે ભક્તોને જે કાંઈ જરૂર હોય કર્મના રૂપમાં મેળવે છે. અને હિરણ્યકશિપુએ વરદાન માંગ્યા અને એ વરદાનની ચર્ચા કરી અને આજના સત્રને વિરામ કરશું. થોડી વાર 5 મિનિટ માટે ધૈર્ય જાળવજો, મને ખબર છે સમય થઈ ગયો છે. બ્રહ્માજી પાસે વરદાનની યાચના કરતા કહે છે કે અંદરે ન મરું, બારે ન મરું, ન દિવસે મરું, ન રાત્રે, નહીં બ્રહ્માથી કે નહીં બ્રહ્માની બનાવેલી કોઈ વસ્તુથી, કોઈ શસ્ત્રથી નહીં, ઉપર નહીં, નીચે નહીં, અને કોઈ પશુઓથી મારું મૃત્યુ ન થાય. હવે આ એક શ્લોકમાં આટલું બધું કહી દીધું કે આટલી વસ્તુ મારે જોતી છે. હવે તમે વિચાર કરો, આમાંને અમર થવામાં બાકી શું રહ્યું? આપણને એમ લાગે છે ને એક રીતે અમર થઈ ગયો, પણ વાસ્તવમાં જેટલા જેટલા અસુરોએ વરદાન માંગ્યા છે ને એમાં જોજો, એણે પોતાનું મૃત્યુ જ માગ્યું છે, કાંઈક ને કાંઈક બારી રાખી છે. એક પ્રશ્ન થાય કે આ હિરણ્ય કશ્યપ એવું હું કામ માગ્યું પશુઓથી મારું મૃત્યુ ન થાય? કારણ કે એને બહુ નજીકમાં અનુભવ થઈ ગયો હતો કે આ વિષ્ણુ જે છે એ એટલો કપટી છે કે મારા ભાઈને સુવર્ણ રૂપ લઈને માર્યો. બોલો, હે ને, આ વિષ્ણુ કયા રૂપમાં આવે એ નક્કી નહીં, હે ને. અને હિરણ્યકશિપુ એની સભામાં કીધું હતું એ કે આ વિષ્ણુ જે છે ને એ એના પદ ઉપરથી એટલો નીચે પડ્યો છે કે એને એ ખબર નથી કે કેવા અવતાર લેવા જોઈએ. બોલો, આ હિરણ્યકશિપુ સલાહ આપે છે વિષ્ણુને, હે ને, કે કાંઈ નહીં તો છેલ્લે ડુક્કરનું શરીર સુવર્ણના શરીરમાં આવ્યો અને તોય મારા ભાઈને માર્યો. બોલો, એને ખબર હતી કે વિષ્ણુ ગમે એ પશુ બનીને આવે છે, ક્યારેક માછલી બને મત્સ્ય અવતાર લે છે ભગવાન, ક્યારેક સુવર એને શુકર રૂપમાં આવે છે. તો એટલે એને માગ્યું કે પશુઓથી મારું મૃત્યુ નહીં અને આયુધ. તો હિરણ્યકશિપુએ વિચાર કર્યો, માની લો વિષ્ણુ મને ન મારે પણ એનું જે ઓલું ચક્ર છે ને એ હખણું રહેતું, હે ને, વિષ્ણુ ન કે ને તોય તે જઈને કાપી નાખે. બોલો, આવું કે કૃષ્ણએ આદેશ નહોતો કર્યો શિશુપાલને માર, પણ એ સુદર્શન ગણતું હતું કે આ શિશુપાળ કેટલી ગાળું આપે છે. અને સુદર્શને જોયું કે જેવી 100મી ગાળ કૃષ્ણને આપી, કૃષ્ણને પૂછ્યા વગર ઓલાને ડોકું ઉડાડી નાખ્યું. તો હિરણ્યકશિપુને ખબર હતી કે સુદર્શન ક્યારેય વાટ જોતું નથી, એટલે એને કીધું કોઈ આયુધથી તે મારી હત્યા થવી જોઈએ નહીં, કોઈ શસ્ત્ર નહીં. માની લો કોઈ દિવસે મારે, કોઈ રાત્રે, અને દિવસ રાતે તો મૃત્યુ થાય જ છે, તો કે દિવસના ન મરવો જોઈએ, રાતે ન મરવો જોઈએ. એટલે હિરણ્યકશિપુને એમ થયું કે દિવસ રાત સિવાય બીજું શું વધ્યું, પણ એને ખબર નથી કે દિવસ અને રાત્રિની વચ્ચે સંધ્યા હોય છે. હે, જે દિવસ અને રાત્રિને જોડે છે એ સમયને સંધ્યા કહેવામાં આવે. પણ સંધ્યા કરી હોય તો ને, હે ને, અસુરો તો મંગળ આરતી નથી કરતા, એને થોડી ખબર હોય બ્રહ્મ મુહૂર્ત ક્યારે આવે. ઈદ હવારમાં જાગતા હોય એને ખબર પડે કે ના ના, હાડા ચારે બ્રહ્મ મુહૂર્ત કહેવાય, જેને દિવસે ન ગણાય અને રાતે ન ગણાય. આવા બે બ્રહ્મ મુહૂર્ત રોજ આવે છે, એક સવારમાં સૂર્યોદય થાય એના 1.5 કલાક પહેલા, 1.5 કલાક પછી 3 કલાકનો સમય બ્રહ્મ મુહૂર્ત હોય, અને સાંજે દિવસ લગભગ 6 થી 7.5 વચ્ચેનો સમય એ એક સંધ્યા આવે છે. તો દિવસમાં બે બ્રહ્મ મુહૂર્ત હોય છે. તો હિરણ્યકશિપુને એમ હતું કે આપણે દિવસ રાત માગી લેવી એટલે એના સિવાયનો સમય છે નહીં, આમાં બારી છે. જુઓ, સંધ્યા સમયે ઉપર ન મરું અને નીચે નહીં. ઉપર એટલે આકાશમાં મારું મૃત્યુ ન થાય અને નીચે એટલે ભૂમિ ઉપર નહીં, અને નરે કોઈ મનુષ્ય દ્વારા નહીં. કારણ કે એને ખબર હતી આ વિષ્ણુ જે છે ને એ મનુષ્ય બનીને આવે છે વારી ઘડીએ, એટલે મનુષ્યના રૂપમાં નહીં, અંદરે નહીં અને બહારે નહીં. એટલે મારા ઘરમાંય મને કોઈ ન મારે અને મારા ઘરની બહારે નહીં. સંસારમાં લોકો બે જ જગ્યાએ મરે ને, કાં ઘરે મરે ને કાં બહારે મરે. તો હિરણ્યકશિપુ કીધું ઘરમાંય ન મરવો જોઈએ, બહારે ન મરવો જોઈએ. અને પોતાની બુદ્ધિ હિરણ્યકશિપુએ એટલી બુદ્ધિ દોડાવી, એટલી બુદ્ધિ દોડાવી કે એને લાગ્યું કે એક કઈ બારી બાકી નો રહી જોઈએ, પણ એને જેટલું માગ્યું બધામાં એક એક બારી છે. અને આવી રીતે એને વરદાન માગ્યું, અને એને બીજા શ્લોકમાં વરદાન માંગતા કહે છે કોઈ સજીવથી મારું મૃત્યુ ન થાય, જેમાં જીવ છે એવો કોઈ વ્યક્તિ મને મારે નહીં, અને કોઈ નિર્જીવ દ્વારા મારું મૃત્યુ ન થાય, યુદ્ધ ભૂમિમાં રણ ક્ષેત્રમાં કોઈ મને મારે નહીં, કે મારા ઘરની અંદર મને કોઈ મારે નહીં, મારો કોઈ શત્રુ ન હોવો જોઈએ, મારી જે તપસ્યા છે એનો ક્યારેય નાશ ન થવો જોઈએ. એને કારણ કે હિરણ્યકશિપુને ખબર હતી કે જો તપસ્યા નાશ થાય તો આપણું સિંહાસન છીનવાઈ જાય. કારણ કે બ્રહ્માજીના સ્થાન ઉપર બેસવા માટે તપસ્યા હોવી જોઈએ, ઇન્દ્રના સ્થાન ઉપર બેસવા માટે તપસ્યા હોવી જોઈએ. તો એણે માગ્યું કે કોઈ રીતે આપણે બારી મૂકવાની જ નથી થતી, એટલે એણે કીધું કે મારું તપસ્યા ક્યારેય નષ્ટ ન થવી જોઈએ. શું કામ? કારણ કે એને ખબર હતી કે તપ જો નાશ થાય તો હું બ્રહ્મા બનીશ, પછી મન ત્યાંથી હેઠો ઉતારવામાં આવશે. તો આવી રીતે બધી બાજુથી પોતાની બુદ્ધિ દોડાવી વરદાન માંગ્યા, અને ત્યારે નારદ મુનિ કહે છે કે બ્રહ્માજીએ તે જેવી રીતે એક ઓફિસર સરકારના નિયમોનું પાલન કરે ઠીક એવી રીતે એણે તે બ્રહ્માજીએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. શું? તો ભગવાને બ્રહ્માજીને એક અધિકાર આપ્યો છે. કયો અધિકાર? કે કોઈ પણ વ્યક્તિ સંસારમાં તપસ્યા કરે એને વરદાન આપવાનું. અને એટલા માટે બ્રહ્માજીએ કોઈ વિચાર કર્યા વગર એને કહી દીધું તહસ્તુ, તારા આ બધા વરદાન પૂરા થયા. અને એ વરદાન લીધા પછી હિરણ્યકશિપુએ શું કર્યું એ આવતા સત્રમાં શ્રવણ કરીશ. હરે કૃષ્ણ.